या अली मदद। अलवाइज अलीजा बहादुर अली राजानी वाइज नंबर 6।
खुदावीन हजरत मौलाना धनी सलामत आकार सरकार नूर मौलाना शाह करीम अल हुसैन हाजर इमाम ना पाक पवित्र अने मुबारक नाम पर इश्क ने मोहब्बत की सलवात मौला ने अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आल मोहम्मद। मोमिनो सा मौलानो रोजो छे મને જો કે આ બાબત યાદ નહીં હતી કે આજે શા મૌલાનો રોજો હશે, કારણ કે અમારા ઇન્ડિયામાં આ રોજો દિવસના થઈ જાય છે, પરંતુ હવે આપણે આજે મૌલાના જ વખાણ કરશું, કારણ કે પ્રસંગ મૌલાના રોજાનો છે। મૌલાના જેટલા બી વખાણ કરીએ ને એટલા ઓછા છે, એ સમસ્ત પોતાના જ્ઞાનમાં લખીએ, મૌલાના માટે જ લખેલું છે પીર સમસમાં બાપ, કે મેરે સાકુ હિન્દુ ન જાણે મુસલમાન ન બુજે સા બેઠા નિરંજન હોય એ બી અલ્લાહ કે હમ દિલ ખાલક નું જ્ઞાન છે એની આ કડી છે। પીર સમસ મા બાપ લખે છે કે આ મૌલા એવો છે, મારો સા એવો છે કે એને નથી હિન્દુ ઓળખતા નથી મુસલમાન ઓળખતા, કે પણ એ નિરંજન થઈ એટલે કે એ લોકો જે છે દસમા નકલંકી અવતારની રાહ જોઈ રહ્યા હતા, એ જ અવતાર નિરંજન નિરાકાર જેને કહેવામાં આવે છે એ આવીને બેઠો છે તખત ઉપર, જેને બી ઓળખવું હોય તે ઓળખી લઈએ કે આ સા મૌલા છે। પણ અફસોસ પીરને એ હતો કે હિન્દુ કે મુસલમાન કોઈ નથી ઓળખતા, કે કાં તો કે પછી લખે છે કે હિન્દુ સોહી જે 68 તીરથ જાવે મુસલમાન મસીતા એ બી અલ્લાહ કે એક જણાવે 68 તીરથ ને પકડી લીધા, એક જણાવે જે છે એ મસ્જિદોને પકડી લીધી, કે એ મસ્જિદ થી બહાર નીકળવા તૈયાર નથી ને 68 તીરથ ને મૂકવા તૈયાર નથી। જો એ બે લોકો મારી પાસે આવે તો એને બતાવું કે સાચો ધણી તો મૌલા જ છે। તો આપણે મૌલાની થોડીક વાતો કરીએ આપની સમક્ષ, કે ખરેખર સા તો એવો જ છે કે એ લોકોની કિતાબોમાં ઇશારાઓ હોવા છતાં નથી ઓળખી શકતા, એમાં મૌલાની કઈ ગલતી નથી। એ લોકોની પુસ્તકો આપણે વાંચીએ ને તો એમાં ખુલ્લી રીતે કહી દેવામાં આવ્યું છે, બધું સાફ રીતે કહેવામાં આવ્યું છે। પણ એવું છે ને કે જ્યાં સુધી ખુદાની ઈચ્છા ન થાય ત્યાં સુધી માણસ ત્યાં સુધી વિચાર નથી કરી શકતો। મમ્મીનો આપે સાંભળ્યું હશે, હજારો વર્ષ પહેલાની વાત છે, કે હિન્દુસ્તાનની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં એક મોટું યુદ્ધ થયું હતું। હિન્દુઓની પવિત્ર કિતાબમાં લખેલું છે, હું તમને બતાવવા માંગુ છું કે આપણો મૌલા એની કિતાબમાં છે, હરેક ઠેકાણે આ મૌલા છે, જ્યાં બી નજર નાખીએ ત્યાં ભલે આપણને, પણ એને જોવા માટે એવી આંખો બી હોવી જોઈએ અને આંખો આપણને પી સદરદીને આપી છે। કુરુક્ષેત્રના મેદાનમાં લડાઈ થઈ હતી મૌલીઓ, અને લડાઈ સત્ય અને અસત્યના બંને પક્ષો તરફથી હતી। સત્યના પક્ષમાં બહુ જ મુઠ્ઠીભર માણસો હતા, પણ એ પક્ષની અંદર સપોર્ટર જે હતો એ ભગવાન કૃષ્ણ હતા, અને અસત્ય તરફ જે હતા ને એ બધા ખોટા ને પાપી લોકો હતા। તમે નામ સાંભળ્યું હશે, એક તરફ કૌરવ અને બીજી તરફ પાંડવ, આપણા ધર્મમાં એના હવાલાઓ છે મમ્મીનો। કૌરવ અને પાંડવમાં લડાઈ થાય છે ને કુરુક્ષેત્રના મેદાનમાં, કૌરવો તો હજારોની સંખ્યામાં છે, રાજ છે એની પાસે, લશ્કર છે એની પાસે, હથિયારો છે એની પાસે, સગવડતા છે એની પાસે, અને આ તરફ પાંડવો પાસે કંઈ નથી, એ પોતાના રાજ માટે લડી રહ્યા છે, હક માટે લડી રહ્યા છે, અને એની પાસે અગર કોઈ સપોર્ટર છે તો એ કૃષ્ણ ભગવાન છે બસ। જેમ સારી દુનિયા એક તરફ હોય ને મૌલાના સા કરીમ અલ હુસૈન અમારો થઈ જાય તમને કોઈની બીક ન હોય ને, એવી રીતે આ મુઠ્ઠીભર પાંડવના પાસે ખાલી કૃષ્ણ એક જ હતો, આ લોકોની ઇજ્જત બચાવવા વાળો, આ લોકોને સપોર્ટ દેવા વાળો, આ લોકોની મદદ કરવા વાળો। પણ એમાં થયું શું મમ્મીનો, કે આ પાંડવો જે હતા ને લડવાનું હતું કૌરવ સાથે, યા કૌરવ ને લડવાનું હતું પાંડવ સાથે, પણ આમ એકબીજાના સગા થતા હતા, ભાયા થતા હતા, કે અગર જો એ તલવાર કે તીર કે બાણ થી હમલો કરે ને તો સામે વાળા તરફ નજર પડે, ભલે કાફર હોય, કારણ કે એને ભગવાન કૃષ્ણમાં વિશ્વાસ નતો કર્યો, એટલે એ ધર્મનો અનુયાયી નથી, એના ઉપર જો એને તીર કામતું કે બાણનો ઉપયોગ કર્યો, એ જમાનાના હથિયારો હતા લડાઈના, તો ભૂમિનો ઓલા ને થોડીક વાર માટે તો થઈ જાય કે મારો ભાઈ છે, સગાઓ સગામાં થઈ છે મારા, અને ઓલા લોકો જો આને મારવા આવે ભલે કચરી નાખે બધાય ને, તો એને બી એમ થાય કે અમારા ભાયા જ છે, એટલે થતા તો એકબીજાના સગા. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ પોતાની એક પુસ્તક લખી, તમે એનું નામ સાંભળ્યું હશે, ધ મેમોર્સ ઓફ આગા ખાન, આગા ખાન ના સંત સમરણો, એમાં આપ લખે છે કે અમો માનીએ છીએ, ઇમામ લખે છે કે શ્રી કૃષ્ણ, શ્રી રામ, મહાત્મા ગૌતમ બુદ્ધ, ચાઇનામાં થઈ ગયેલા સાણા પુરુષો, સોક્રેટિસ વગેરે, ઇમામ લખે છે વગેરે પૈગંબરો હતા. પોતાના મેમોરિસમાં ઇમામે આ શબ્દો વાપર્યા છે, તમારે વાંચવું હોય તો બતાવીશ. ઇમામ કે છે કે આ લોકો પૈગંબર હતા, પછી એ કૃષ્ણ હોય, રામ હોય, બુદ્ધ હોય, કે સોક્રેટિસ હોય, કે ચાઇનાનો કોઈ સાણો પુરુષ હોય. કુરાન વાંચવાથી અમને એમ મળે છે કે અમે દરેક કોમ ઉપર, કુરાનમાં લખેલું અલ્લાહ તઆલાનો દાવો છે કે દરેક કોમ ઉપર તેની ભાષા જાણનાર નબી અમે મોકલ્યો છે, દરેક કોમ ઉપર. તો સવાલ જ પેદા ન થતો કે હિન્દુ કોમ ઉપર એની ભાષા જાણનાર નબી ન આવ્યો હોય. અને 1,24,000 પૈગંબરો થયા, પણ કુરાનમાં તો આપણને 28 વધારે નામ જ નથી મળતા, નથી કોઈ મુસ્લિમો પાસે નામ, જેટલા કુરાનમાં છે એટલા જ નામ. પછી 1,24,000 ક્યાં ગયા? ઇમામે કીધું અમે કબૂલ કરીએ છીએ કે આ બધા પૈગંબરો હતા, પછી દરેક કન્ટ્રીમાં જે સોક્રેટિસ નું નામ આપ્યું ઇમામે, જેટલા બી સાણા પુરુષો થઈ ગયા પૈગંબરો હતા. અને એ તો ઇમામ જ જાણે છે કે કોણ પૈગંબર હતો ને કોણ નહીં હતો. પણ અત્યારે જે 4 નામ તમારી સામે આવ્યા એમાં હિન્દુસ્તાનના 3 નામ, બુદ્ધ, રામ અને કૃષ્ણ, ઇમામના મેમોરિસમાં છે કે આ લોકો પૈગંબર હતા. પછી આપણે ડિસ્કસ કરશું એના માટે, પણ આ લોકો અગર પૈગંબર હતા તો આ લોકોએ બી બોધ કર્યો હશે. આ લોકોની જે કિતાબ છે, ગીતા કહો, રામાયણ કહો, આ લોકોની જે પુસ્તકો છે ધાર્મિક, કે જે બહુ મોટબર કિતાબો ગણાય, પાછળથી એમાં બી પરિવર્તન થયું હશે, જેમ છેલ્લી બાઇબલમાં પરિવર્તન થયું. 1900 વર્ષ નથી થયા, 1986 સન ચાલે છે, 2000 વર્ષ પૂરા નથી થયા, પણ બાઇબલમાં તમે જુઓ કેટલા કરાર, કેટલા ટેસ્ટામેન્ટો અને કેટલી જાતના સુધારા વધારા જોવામાં આવે છે. તો પછી આ તો હજારો વર્ષ અગાઉની વાત હોય, અને ચેન્જીસ થઈ ગયા હોય, અસલ ધર્મ મિટાઈ ગયો હોય, યા પાછળથી પંડિતોએ કે પછી ધર્મના રક્ષકોએ એની અંદર પોતાના માટે સુધારાઓ કર્યા હોય, જે કંઈ પણ હોય, ઇમામે કૃષ્ણને પૈગંબર તરીકે ઓળખાવ્યા છે. આપણે એ જ વાત કરીએ છીએ કે પૈગંબર કૃષ્ણ એ સાચા લોકોને સાથ આપી રહ્યા હતા, જે થોડાક જ હતા, જ્યારે બીજી તરફ કાફરો હજારોમાં હતા અને એના સાથમાં કોઈ પૈગંબર નહીં હતો. મમ્મીનો લડાઈ થઈ, જબરદસ્ત લડાઈ થઈ, અને થવાની જ હતી, અને લડાઈ થાત તો શું થાતો મમ્મીનો? ચોક્કસ આપણે કહી શકીએ કે હજારો માણસ આ થોડાકને મારી નાખે. વાતાવરણ હું તમને બતાવું, આપણે સાંભળ્યું હશે કે હિસ્ટ્રી મે રિપીટ ઇટસેલ્ફ, ક્યારેક ક્યારેક ઇતિહાસ પોતાને રિપીટ કરે છે, પછી 1000 વર્ષ પછી કરે, 500 વર્ષ પછી કરે, કે 2000 વર્ષ પછી કરે, એવો જ ઇતિહાસ ને એ જ વખત, એવો જ સમય ને એવું જ વાતાવરણ 1380 વર્ષ પહેલા ઉભું થયું, તમને યાદ હશે. નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ નો જમાનો હતો. 13 વર્ષ મક્કા માર્યા પછી આપ મદીના આવ્યા, હિજરત કરીને રાતોરાત. જે લોકો ઈમાન લાવ્યા હતા કાફરોમાંથી એ લોકોએ હિજરત કરી, એ બી મદીના આવ્યા, થોડાક અગાઉ ગયા, થોડાક પછી ગયા. જે લોકો ઈમાન નહોતા લાવ્યા એના સગાઓમાંથી એ બધા મક્કામાં હતા. દીકરો ઈમાન લાવ્યો હોય તો બાપ ન લાવ્યો હોય, બાપ લાવ્યો હોય તો કુટુંબવાળા ન લાવ્યા હોય, એક જ મકાની અરફોમ હતી, પણ ઈમાન લાવવાથી નોખી પડી ગઈ, ન લાવનાર નોખા પડી ગયા. પૈગંબર મદીનામાં આવ્યા, હજી 1 વર્ષ બી નથી થયું કે કાફરોએ નક્કી કર્યું કે આપણે મદીના ઉપર ચડાઈ કરી અને બધા મુસલમાનોને મારી નાખી. કારણ કે લોકો જાણતા હતા કે 3 લુગડે મદીનાથી, મક્કાથી મદીના જવાવાળા મુસલમાનો પાસે કાંઈ નથી, આજકાલ એને નથી ગયા લોકો, ખાલી હાથે ભાગ્યા છે. અને વાં જે મુસલમાનો ઈમાન લાવ્યા એ ગરીબ લોકો છે, શરૂઆતમાં ઈમાન કબૂલ કરનાર મદીનાના ગરીબ અંસારો હતા અને ખેતી કરતા હતા. જે પીરોએ શરૂઆતમાં આપણા વડવાઓને વટલાવ્યા ગરીબ લોકો હતા. ગરીબ અને ખેડૂત વર્ગના લોકો માણ માણ મહેનત કરીને જેમ તેમ કરીને ગુજરાન ચલાવે, એના ઉપર આ લોકો બોજ બનીને ગયા. હિજરત કરીને ગયા, એનો ધંધો હતો, ન જાયદાદ હતી, ન જમીન હતી, ન બિઝનેસ હતો, કાંઈ નહોતું. અને પૈગંબરે ત્યાં જઈ અને કીધું કે જેટલા બી મદીનાના મુસલમાનો છે એ આ લોકોને સારો આપે, વાટી લ્યો બધા એક એક બબે બબે, અને આ લોકોને તમારા ઘરમાં રાખો, એક રોટલી ખાતા હો તો અડધી તમે ખાવ ને અડધી એને ખવડાવો. આ હાલત હતી. હજી તો આ લોકો ઠરી થાંભી નથી ત્યાં, એક વર્ષ બી પૂરું નથી થયું, રોટલા ખાતા બી નથી ત્યાં. ઓલા મદીનાના ઉપર ચડાઈ કરવા માટે મક્કાના કાફરોએ લશ્કર જમા કર્યું, 1000 થી વધારે કાફરો, અને એનો સરદાર હતો અબુ જહલ. આવ્યો મમ્મીનો પૈગંબરને સમાચાર મળ્યા કે અબુ જહલ પૂરી દુશ્મની દિલમાં ભરી છે. પૈગંબર ઉપર ઘણા હમલાઓ કર્યા હતા જયારે મક્કામાં હતા ત્યારે, ઘણો સતાવ્યો હતો પૈગંબરને. અત્યારે તો એના દિલમાં આગ હતી કે મોહમ્મદ અને એની કોમને ખતમ કરી નાખો. 1000 થી વધારે માણસો લઈ અને મદીના તરફ રવાના થયો. પૈગંબરને સમાચાર મળ્યા, પૈગંબરને થયું કે જો એ મદીનામાં ઘૂસી જશે, જેમ આવે એમ કરી મૂકશે. બાયોનું રક્ષણ કરવું મુશ્કેલ થઈ પડશે. બિચારી બાયોનું શું, બુદ્ધા ને જૈફ માણસોનું શું? પૈગંબરે કીધું આપણે મદીનામાં નથી લડવું, આપણે એનો મુકાબલો કરવો છે અને સામે જવું છે. એના ચોપડો ખોલીને લિસ્ટ બનાવ્યું કે કેટલા મુસ્લિમો તૈયાર છે જે લડવા માટે આવી શકતા હોય. બહુ ઓછા હતા. હું 200 ટાર્ગેટ બી પૂરો નહોતો થતો લડવા માટે. હથિયાર વથિયારની વાત પછી, પણ લડવા જવું છે મદીનાથી બહાર. કેવા કોણ કોણ છે લડવૈયાઓ જે પોતાની જાન હથેલીમાં રાખી અને મોહમ્મદ અને એના દીન ખાતર લડી શકતા હોય? 200 કે 225 તો માણમાણ થયા. પછી પૈગંબરે છુટ્ટી આપી કે નાના બચ્ચાઓ બી જો ચાહે તો લડવા માટે આવી શકે છે. 10 વર્ષના બચ્ચાઓ બી નામ લખાવવા આવ્યા હતા મમ્મીનો. તમે બદરની લડાઈનો ઇતિહાસ વાંચો, નાના બચ્ચાઓ લડાઈમાં હતા અને એ લોકોએ કસમ ખાધી હતી કે જો અબુ જહલ મરશે તો અમે એને મારી નાખશો, અમારા રસૂલનો દુશ્મન છે. બચ્ચા બોલતા હતા, જોકે એની અંદર એટલું જ્ઞાન નહીં હોય પણ ઈમાન જરૂર હતું. બાયો લડવા માટે ગઈ હતી, તમે સાંભળ્યું છે? પૈગંબરને કીધું કે અમે પાણી પીરાવવા નહીં, લડવા માટે જશું, તલવાર ઉપાડશું અને લડશું. બધી રીતે કોશિશ કરી પૈગંબરે કે જે બી આવી શકતા હોય, પછી ભલે જઈફ માણસ બી જો હિંમત કરે તો છૂટી છે. એ બધો ટોટલ કર્યો ને 313 જણા થયા. 313 જણા, વધારેમાં વધારે 313. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે ને કે દુનિયા ઉપર 313 મોમન હોવા જ જોઈએ, તે વગર દુનિયા ચાલી શકતી નથી. અને આ 313 જણા લડવા ગયા હતા ને, ખુદાવંદ તઆલાએ વહી મોકલી હતી પૈગંબર મોહમ્મદ ઉપર કે 313 જણાને હું જન્નતની બિશારત આપું છું. કે મોહમ્મદ તું એને કહી દે કે જન્નતી છે, કારણ કે એની પાસે હથિયાર બી નહોતા, સવારી નહોતી. અરે ઘરમાં ખાવા નહીં હતું, એ માણસ લડી કેમ શકે? પણ ખુદાના ભરોસા ઉપર નીકળી ગયા હતા, ચાલો જાય છે, અલ્લાહનો રસૂલ આપણી સાથે છે. પૈગંબરને થયું કે કેટલી દૂર જવું છે બદર સુધી, હાલીને કેમ જવાશે? તો મમ્મીનો ખચ્ચર ગજર આવે ને એવા ખચ્ચરો હતા, ઘોડા નહીં ખચ્ચર, 10-10 માણસના વચમાં એક ખચ્ચર. બહુ ઓછા ખચ્ચરો હતા, 10 માણસ એક ખચ્ચરને સંભાળે. 31 કે 32 ખચ્ચરો માણ માણ પૂરા થતા હતા અને 9 જણા હાલે ને 1 જણો બેસે. પછી થોડુંક દૂર ગયા પછી એક ઉતરી જાય, બીજો બેસે ને 9 જણા હાલે. એવી રીતે બદર સુધી પહોંચ્યો. એવી ખરાબ હાલત હશે તમે વિચાર કરો. અને જયારે બદરના મેદાનમાં પહોંચી ગયા, થાકીને લોટપોટ, વા કાફર તો જલાલ માટ્યો, આવી જાઓ મોહમ્મદ, તમે લડવા માટે આવ્યા છીએ. કાફરો તૈયારીમાં ઉભા છે હથિયારોથી સજ્જ થઈને. અરે લોઢાના બખ્તરો પહેર્યા છે, લોઢાના ટોપ પહેર્યા છે કાફરોએ, કે દુશ્મનના તીર કે તલવારનો મુકાબલો કરી શકે. અને બખ્તર કપડા પહેરવા નહોતા સાહેબ, બખ્તર ક્યાંથી કાઢે? મુતઝાલી કોઈ બી બખ્તર નહોતા પહેરતા. આ તરફ મૌલાના અલી, પૈગંબર મોહમ્મદ, હઝરત અમીર હમઝા, સારા સારા મુસ્લિમો બી હતા. રસૂલુલ્લાહે પોતાના લશ્કર તરફ જોયું, થોડાક જ છે, ઉધર જોયું ઘણા છે, પૂરી તૈયારીમાં છે. પાછું લડાઈની શરૂઆત આ પહેલી લડાઈ નબી મોહમ્મદના જમાનાની હતી. આ તરફનો મુસલમાન જુએ છે કે સામે લડવા આવેલાનો બાપ બી છે એમાં, ઓલી તરફ વાળો જુએ છે કે મારો ભાઈ આ તરફ છે. કારણ કે એક જ કુટુંબમાંથી ઈમાન લાવીને નોખા પડેલા ભાઈ તો હતા, સગા સંબંધીઓ હતા, બાપ એક તરફ, દીકરો એક તરફ, ઘરવાળી એક તરફ, ધણી એક તરફ, બે ભાઈઓ એક અલગ અલગ તરફ. હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ જુઓ ને આ 1300 કે 1350 કે 1400 વર્ષ પહેલાનો ઇતિહાસ જુઓ, તમને લાગશે મમ્મીનો કે બે કેસ બરાબર હતા. આ તરફ પાંડવો થોડાક હતા, એના સાથે કૃષ્ણ પૈગંબર હતા. ઓલી તરફ કાફરો ઘણા બધા હતા ને પૂરી તૈયારી સાથે હતા. અને હવે બદર નો મેદાન જેવો કાફરો પૂરી તૈયારીમાં હતા, અબુ જહલ એની સાથે હતો, આ તરફ થોડા મુસલમાન હતા અને સાથે પૈગંબર મોહમ્મદ હતા. બંને તરફ તમે જુઓ ઇમામ નું ઓલું મેમોરી તપાસીને તો એક જેવું જ તમને લાગશે કે જરાય ફરક નહીં. આમાં બી આપસમાં એકબીજાના સગા લડી રહ્યા હતા, વહા બી એકબીજાના સગાઓમાં લડાઈ આવી હતી, પણ ધર્મ ના ખાતર યુદ્ધ હતું. ધર્મ યુદ્ધ તરીકે મહાભારત ની લડાઈ ને વર્ણવામાં આવી છે અને પૈગંબર ની લડાઈ ને જેહાદ કહેવામાં આવ્યું. જેહાદ નું ગુજરાતી ટ્રાન્સલેશન કરો તો ધર્મ યુદ્ધ, કે લડાઈ ધર્મ માટે હતી. એટલે તમને ખબર છે કે લડાઈ ધર્મ માટે હતી. શા માટે? કે મુતઝાલી એ કાફર ને જયારે અહદમાં પટકી દીધો, મુતઝાલી નો ખૂન કરવા આવ્યો હતો અને મુતઝાલી જયારે પટકી દીધો ને એના છાતી ઉપર બેસી ગયા, ઓલાને મારી નાખવા જાય છે, ઓલા હાથ પગ નાખી દીધા. પણ ગમે એમ તો એ કાફર અને નાલાયક માણસ હતો. મૌલાના રૂવી પોતાની મસનવીમાં લખે છે, થૂક્યો મૌલાલીના મોઢા ઉપર, મૌલાલી બેઠા છે એના સીના ઉપર ગરદન કાપવાના માટે, તો થૂક્યો. મૌલાલી એ જ વખતે ઉભા થઈ ગયા કે જ્યાં હું તને આઝાદ કરું છું. લોકોએ પૂછ્યું, યાલી હાથમાં આવેલા કાપડને છોડી દીધો કે? તમે તો તલવારથી એનું માથું કાપવા વાળા હતા, બહુ મુસીબતથી એને કબજે કર્યો હતો તમે, એ બહુ મોટી મોટી ડીંગો મારી ગયો હતો અને તમે થૂક્યા છતાં છોડી દીધો એને, થૂક્યો તમારા ઉપર કે? એટલા માટે જ છેડો છીએ કે જો એ વખતે હું મારી નાખું તો કદાચ એમ લાગે છે મેં બદલો લેવા માટે, ખાનગી રીતે બદલો લેવા માટે, કે મારા નફ્સને તકલીફ થઈ કે મારા ઉપર થૂક્યો છે અને હું મારી નાખું તો કોઈ કેમ છે કે અલી ઉપર થૂક્યો એટલે અલી એને મારી નાખ્યો કે નહીં? હું તો લડી જતો ધર્મના ખાતર, મારા ખાતર નહીં છીએ, અને મારા ઉપર થૂક્યો એટલે મેં મૂકી દીધો કે ભાઈ તારી મારી દુશ્મની થઈ ગઈ ને જા કહેવે તું, પછી જોઈ લેશું. આ લડાઈ ધર્મ માટે હતી. આને ધર્મયુદ્ધ કીધું, ઓલો જહાદ એટલે એ બી ધર્મયુદ્ધ હતું. બે તરફ નબી હતા, બે તરફ જમાત નાની હતી ને સામેવાળા મોટા પક્ષમાં હતા. કમ્પેરિઝન કરો તો એક જેવું જ છે. હવે શું કહું તમને કહું, આ તરફ નબી મોહમ્મદ મુસ્તફાએ જોયું, લખે છે કુરાન ની અંદર સિજદામાં માથું મૂક્યું અને કહે છે સિજદા ની અંદર, યા અલ્લાહ બહુ મુસીબત થી 313 જણા લડવા માટે આવ્યા છે, કારણ કે મુસલમાનોની સંખ્યા ઓછી છે, ગરીબ છે બિચારા, હજી તો હિજરત કરે વર્ષ બી પૂરું નથી થયું, ઠરી ઠામ બી નથી થયા, અહીંના માણસો બી ગરીબ લોકો જ ઈમાન લાવ્યા છે, પૈસા વાળા નથી લાવ્યા, અને આ લોકો પાસે કોઈ એવા હથિયારો નથી, લડાઈની એવી સામગ્રીઓ નથી, ખાવાના વાંધા છે, યા અલ્લાહ કેમ લડી શકશે આ દુશ્મનો સાથે? યા અલ્લાહ તમારી મદદ કર. નબી મોહમ્મદ સિજદામાં માથું મૂકીને વાંચો તમે હદીસો ને કુરાન તમને ગવાય આપશે. સુરતુલ બકર ત્રીજી સુરામાં ખુલાસો છે, પૈગંબરે દુઆ માંગી છે, યા અલ્લાહ તમારી મદદ કર, કાફરોને હરાવી દે અને મોહમ્મદ અને મુસલમાનોને જીતાવ માલિક, જો તું મદદ નહીં કર, જો તું મદદ નહીં કર અને આ લોકો હારી જશે અને બધા અમે શહીદ થઈ જશું તો પછી તારું નામ લેવા વાળો દુનિયામાં કોઈ જીવતો નહીં હોય માલિક, હંમેશા માટે તારો ઇસ્લામ દિવસ ભૂતાઈ જવાનો, કોઈ પણ તને અલ્લાહ તરીકે યાદ નહીં કરે, કાફરોની બોલ બાલા થઈ જશે, યા અલ્લાહ કે એક વખત મને કામયાબી દે, એક વખત એવી મદદ કર જેવી રીતે કે આ ગરીબ મુસલમાનોની જીત થાય અને ઓલા કાફરો હારી જાય. પૈગંબર દુઆ માંગી લો છે, મોહમ્મદ ખુદાની કસમ ખાઈને કહે છે એક વખત એની મદદ કરી દે. દુઆ માંગી રહ્યા છો? કુરાનમાં લખે છે કે અમે દુઆને કબૂલ કરી લીધી, સુરતુલ બકર વાજ્ય મુમીનું, અને અમે મોહમ્મદની દુઆને સાંભળી અને દુશ્મનો સામે લડવાના માટે આસમાન ઉપરથી ફરિશ્તાઓ મોકલ્યા હતા. વાંચો મુમીનો, તમે કુરાનમાં છે, હવે કુરાન કહે છે અમે આસમાનથી ફરિશ્તાઓ મોકલ્યા કે જાઓ અને મોહમ્મદના લશ્કર તરફથી કાફરો સામે લડો ત્યાં સુધી કે કાફરો હારી જાય. અને છેવટે એવી લડાઈ એવી રીતે ફરિશ્તાઓની થઈ કે કાફરો હારી ગયા અને નબી મોહમ્મદનું લશ્કર જીતી ગયું અને હિંમતો વધી ગઈ ને પછી તો ઇસ્લામ ઘણો આગળ વધી ગયો હતો. આ તમને યાદ રહ્યું ને કે કેવી રીતે થયું હતું? સેમ કેસ થયો ઇન્ડિયાના કુરુક્ષેત્રના મેદાનમાં. ભગવાન કૃષ્ણ આવી તો ગયા લડાઈ માટે, પાંડવોને જોયા થોડાક જ અને કાફરો જોયા તો હજારોમાં તૈયારી સાથે. કૃષ્ણએ વાયદો કર્યો હતો પાંડવોને કે હું તમને સાથ આપીશ, પણ આમાં સાથનો સવાલ ક્યાં હતો? સિજદામાં સર મૂક્યું. કૃષ્ણ ભગવાન બી સિજદામાં જાય છે જેમ નબી મોહમ્મદ ગયા હતા, પણ એ બોલે છે શું સાંભળવું તમારે? કૃષ્ણ વિનંતી, એક કિતાબ છે જેમ કૃષ્ણ ભગવાન વિનંતી કરી રહ્યા હતા, એ વિનંતી આજે ઘણા હિન્દુઓ કરે છે અને કિતાબ પ્રકાશિત થઈ છે 1931 ઈસવીમાં આગ્રાથી, જે યુપીનું એક શહેર છે, અને લખવા વાળો છે પંડિત શંકર દાસ, મોટો પંડિત છે, એને આ કિતાબ લખી છે. કૃષ્ણનો ભક્ત છે. એ લખે છે કે કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં કેવી દુઆ માંગી હતી. હવે તમે એના દુઆના શબ્દો સાંભળો. હિન્દીમાં દુઆ છે મમ્મીનું, સંસ્કૃતથી ટ્રાન્સલેશન થયેલું. હે ઈશ્વર, સંસાર પરમાત્મા, તુજે તેરી જાત કી કસમ. કોણ કે છે? કૃષ્ણ કહી રહ્યા છે, હે ઈશ્વર સંસાર પરમાત્મા તુજે તેરી જાત કી કસમ. જો ધરતી ઓર આકાશ કા જન્મદિન હૈ, હે ઈશ્વર તુજે તેરે પ્રીતમ કે પ્રીતમ કી કસમ. તુજે ઉસકી કસમ જો આહેલી હૈ, જો સંસાર કે સબસે બડે મંદિર મે કાલે પથ્થર કે નજદીક અપના ચમત્કાર દિખાયેગા. મેરી બિનતી સુન, ઝૂઠે રાક્ષસો કો નષ્ટ કર, સચ્ચો કો પતા દે, હે ઈશ્વર હે ઈશ્વર હે ઈશ્વર. આમાં તમે જોયું, મુસલમાન જેવું કઈ દેખાય તમને? આ એની વિનંતી એ લોકો રોજ બોલે છે, સાંભળે છે કે અમારા ભગવાને આ માંગ્યું હતું, કૃષ્ણ વિનંતી તરીકે વેચે છે બજારમાં. આમાં ક્યાંય તમને મુસ્લિમ જેવું દેખાણું? એકેય શબ્દ મુસલમાનનો આવ્યો? હે ઈશ્વર, હવે હું તમને બતાવું કે આમાં મુસલમાનની ક્યાં સુધી છે. તમે જુઓ મુમિનો, ખુદાને યાદ કરે છે હે ઈશ્વર, પછી કહે છે સંસાર પરમાત્મા એટલે રબ્બુલ આલમીન. સંસાર એટલે આલમીન, દુનિયા. અને પરમાત્મા બધી આત્માઓનું પોષણ કરવા વાળો રબ્બુલ આલમીન. એને કહે છે તુજે તેરી જાત કી કસમ હૈ. ખુદાને કસમ આપે છે, એની કસમ કેરી તો કે એની જાતની કસમ, ખુદાની જાતની કસમ. ખુદાની જાત કોણ? ખુદાની કોઈ જાત છે? તમને યાદ નહીં હોય, શાયરે ઇસ્લામે લખ્યું છે, ખુદા કી જાત મે જો રહેતા થા નૂરે ખુદા હોકર, ખુદા કી જાત મે જો રહેતા થા નૂરે ખુદા હોકર, જહાં મે વો ઉતર આયા મુહમ્મદ મુસ્તફા હોકર. કે ખુદાની જાત જે છે ને એ નબી મોહમ્મદ મુસ્તફા છે. કે તમે સાંભળજો મમ્મીનું, ખુદાને કસમ દઈ રહ્યા, આપણને સમજમાં ન આવે તો આગળ સંભાળમાં સમજમાં આવશે. કે હે ઈશ્વર, તને તારી જાતની કસમ એટલે નબી મોહમ્મદની કસમ છે. તને પૂરું સાંભળજો, તુજે તેરી જાતની કસમ. તમે કહો મિશનરી, જાત એટલે મોહમ્મદ કેમ થાય અમને સમજમાં નથી આવતું, જરાક વધારે આગળ વધીએ. આપણે કઈ જાત? તો કે જો ધરતી ઓર આકાશ કા જન્મદિન હૈ, તારી એ જાત કે જે ધરતી અને આકાશનો જન્મદિવસ બર્થડે છે, પેદા થવાનું કારણ છે. ત્યાંથી સાબુદ્દીન શાહને પૂછ્યો તમને જવાબ દેશે કે ધરતી અને આકાશના જન્મનું કારણ કોણ હતો? શ્રી સાબુદ્દીન શાહ લખે છે, ખુદાવંત તાલાએ ફરમાવ્યું, રસાલા એ દર હકીકતે દીનમાં લખતા ગયા, કે ખુદાવંત તાલાએ કીધું કે ઓ મોહમ્મદ, ઇફ નોટ ફોર ધ સેક વી વુડ હેવ નોટ ક્રિએટેડ ધીસ વર્લ્ડ, એન્ડ ઇફ દેર ઇઝ નો અલી વી વુડ હેવ નોટ ક્રિએટેડ ધી. કે મોહમ્મદ, અગર જો તું ન હોત ને તો અમે દુનિયાને પેદા ન કરત, ધરતી આકાશ કોઈ ચીજ પેદા ન થાત, તું છો એટલે દુનિયા પેદા કરી. કોણ છે ધરતી અને આકાશના પેદા થવાનું કારણ? તમે કયો? તુજે તેરી જાત કી કસમ, જો ધરતી ઓર આકાશ કા જન્મદિન હૈ, એના પેદા થવાનું કારણ છે, કોણ છે? તો ખુદ પીર સામુદ્દીન શાહ રસાલે દર હકીકતે દીનમાં લખે છે, ખુદાએ કીધું મોહમ્મદ તું છો એટલે મેં દુનિયા પેદા કરી, તું ન હો તો દુનિયા પેદા ન કરું. તો ધરતી અને આકાશની પેદાઇશનું કારણ મોહમ્મદ છે. તો મોહમ્મદની કસમ આપીને કહી રહ્યા છે શ્રી કૃષ્ણ કે તને મોહમ્મદની કસમ છે કે જેના માટે તે દુનિયા પેદા કરી છે. પછી કહે છે, વધારે આગળ સમજો, તુજે તેરે પ્રીતમ કે પ્રીતમ કી કસમ હૈ. પ્રીતમ એટલે બિલવટ, જેને ચાહવામાં આવતો હોય. ખુદાનો ચાહવા, ખુદા કોને ચાહે? તો કે નબી મોહમ્મદને ચાહે છે. મુસલમાનો હબીબે ખુદા કહે છે, ખુદાનો પ્યારો, પ્યારે મોહમ્મદ કહેવાય છે. ખુદાનો પ્રીતમ મોહમ્મદ અને મોહમ્મદનો પ્રીતમ અલી. પૈગંબર કહેતા કે યાલી તમે મારું નફ્સ છો, યાલી તમે મારું બ્લડ છો, યાલી તમે મારું ગોશ્ત છો, યાલી તમારામાં ને મારામાં કાંઈ ફરક નથી. અલ્લાહનો પ્રીતમ મોહમ્મદ ને મોહમ્મદનો પ્રીતમ અલી. કૃષ્ણ ભગવાન હજારો વર્ષ પહેલા બોલે છે કે ઈશ્વર મને કામયાબી અતા કર, હું તને મોહમ્મદની કસમ આપું છું, અને મોહમ્મદના સાથે સાથે મુર્તઝા અલીની કસમ છે. તમે પૂરું સાંભળજો. તમે કહેશો કે મિસ્ત્રી તમે ગોઠવી દીધું, એવા ક્યાંથી હાલે એવી રીતે? આ તમે જ બધું ગોઠવું ને? કે ના, સાંભળો પૂરું. તમે હજી કૃષ્ણ વધારે ખુલાસો કરે છે. તુજે તેરે પ્રીતમ કે પ્રીતમ કી કસમ જો આહેલી હૈ, નામ આપે છે એનું આહેલી. આહેલી આ તો સંસ્કૃતના હિસાબે હશે, બાકી અલી જ હોવો જોઈએ. પ્રીતમનો પ્રીતમ કોણ? તો કે અલી. આહેલી લખવું છે એટલે હું અલી કહી શકું ને, કારણ કે તમે કાલ સવારે ઇન્ડિયા જઈને ચોપડી ખરીદો અને એમાં આહેલી હોય, તમે કહો મિશનરી ગોલ ફેરવી ગયો મારો બેઠો. આહેલીમાંથી અલી કરી નાખો છીએ, આહેલીમાંથી અલી કરી નાખો એટલે મારે તો ખોટું તો બોલાય જ નહીં, કારણ કે વાયસ પાછી તે થતી હોય, નહીં તો પછી ગોલ ફરવી રાખું પછી કે નહીં મેં આહેલી કીધું તમે અલી સમજાય છે. તો કે જો આહેલી હે એટલે પ્રીતમના પ્રીતમનું નામ આપ્યું પણ આહેલી તરીકે આપ્યું. થોડીક વાર માટે આપણે સમજી લઈએ કે આહેલી અને અલી નોખા નોખા છે ભાઈ, એક નથી. ચાલો જો આહેલી હૈ, કોણ આહેલી? તો પછી કહે છે, જો સંસાર કે સબસે બડે મંદિર મેં કાલે પથ્થર કે નજદીક અપના ચમત્કાર દિખાયેગા. સંસારનું મોટામાં મોટું મંદિર કયું? મંદિર એટલે ઈબાદતનું ઘર. એટલે તમે મંદિર એટલે ભગવાનની મૂર્તિઓ નહીં સમજતા, મંદિર કયો, મસ્જિદ કયો, ચર્ચ કયો, ઈબાદતનું ઘર જ કહેવાય ને. નામ નોખા નોખા રાખો. મોટામાં મોટું દુનિયાનું મંદિર, દુનિયાનું મોટામાં મોટું મંદિર કયું? તમે શું નાપવા જાય છો એને કે કયા હિસાબે મોટું કહેવાય છે? ખર્ચાના હિસાબે, એની બિલ્ડિંગ કે કમરાઓના હિસાબે, એના એરિયાના હિસાબે, એના કોસ્ટના હિસાબે, ક્યાં હિસાબે મોટું? સંસાર કે સબસે બડે મંદિર મેં. આખી દુનિયાના માણસો માટે મંદિર મહત્વનું બની ગયું હોય એવું મોટું મંદિર એક જ દેખાશે. તમે આખી દુનિયામાં જાઓ અને એ છે કાબાતુલ્લાહ. કે મુસલમાન ઇન્ડિયામાં રહેતો હોય, પાકિસ્તાનમાં રહેતો હોય, મિડલ ઇસ્ટમાં રહેતો હોય, કેનેડામાં રહેતો હોય, અમેરિકામાં રહેતો હોય, એનું મોટામાં મોટું મંદિર યા ખુદાનું ઘર કયો? તો એ કહે છે કાબાતુલ્લાહ. નમાઝ પડતો હશે કેનેડામાં, મોઢું કરશે કાબા તરફ. નમાઝ પડતો હશે ઇન્ડિયામાં, મોઢું કરશે કાબા તરફ. કાં તો એનું મોટામાં મોટું મંદિર એટલે કે ખુદાનું ઘર એ છે. કરોડો મુસલમાનો માટે આખી દુનિયામાં પથરાયેલા 80 થી વધારે દેશમાં વસતા મુસ્લિમોના માટે કાબાતુલ્લાહ જ મોટું મંદિર છે, મોટું ઘર. તો આપણે નક્કી કર્યું કે સંસારનું મોટામાં મોટું મંદિર કાબાતુલ્લાહ, કે કરોડો મુસલમાનો 80 થી 90 કરોડ મુસલમાનો માટે એ મોટામાં મોટું ખુદાનું ઘર છે. એટલું મોટું કોઈ ચર્ચ તમે જોયું? કે બધા ક્રિશ્ચનો માટે એટલું બધું મહત્વનું હોય, સૌથી મોટું આપણને આ દેખાય છે. તે છતાં તમે સાંભળો, તમે ત્યાં જો કોઈ બીજું મંદિર બી છે, ક્રિશ્ચનોનું બી છે કે યહૂદીઓનું છે, થોડીક વાર માટે કૃષ્ણ ભગવાન વધારે ખુલાસો કરે છે. એવું મોટું મંદિર હોવું જોઈએ અને એ મંદિરની અંદર આહેલી જે છે એ કારા પથ્થર પાસે પોતાનો ચમત્કાર દેખાશે. કે સંસાર કે સબસે બડે મંદિર મેં કાલે પથ્થર કે નજદીક અપના ચમત્કાર દિખાયેગા. હવે તમે મને એ કહો કે કોઈ બીજો ચર્ચ જો મોટામાં મોટું મંદિર હોય તો એમાં કોઈ કારો પથ્થર તમે સાંભળ્યો છે? કાબાતુલ્લામાં કારો પથ્થર છે, એનું નામ બી તમને યાદ હશે, હિજરે અસવદ. હિજરે અસવદ નામનો કારો પથ્થર છે. હાજી લોકો હજ કરવા જાય ને, કાબાનો તવાફ કરે ને, ગોલ ગોલ ફરીને, તો એક રાઉન્ડ પૂરો થાય તો એ કારા પથ્થરને બુચી ભરતા જાય. કીસ કરે, બીજો રાઉન્ડ શરૂ કરે, અને કીસ કરે, ત્રીજો રાઉન્ડ શરૂ કરે, અને કારો પથ્થર પવિત્ર ગણવામાં આવ્યો છે. સંસારનું મોટામાં મોટું મંદિર તો તમે કહેશો કાબાતુલ્લાહ, બીજું કોઈ હોય તો ત્યાં કારો પથ્થર નથી, કારો પથ્થર કાબાતુલ્લાહમાં છે. થોડીક વાર માટે એ બી માની લે કે કોઈ બીજું મોટું મંદિર છે ને ત્યાં કારો પથ્થર બી છે. બે ચીજો તમે સાબિત કરી દો. તો હું કહું ત્રીજી ચીજ બી કીધી છે કે ત્યાં ચમત્કાર થવાનું. કોઈ ચમત્કાર થયો છે? ત્યારે કાબાતુલ્લાહની અંદર કારો પથ્થર બી છે ને ચમત્કાર થયો છે. ને ચમત્કાર બી કોણ? કૃષ્ણ ભગવાન કહે છે કે આયલી કરશે. અને કહ્યો દરવાજાઓ બંધ હતા, કાબાતુલ્લાહ બંધ હતો. વર્ષમાં એક વખત જયારે મેળો થતો ત્યારે ખોલવામાં આવતું હતું. એની ચાવી હતી અબ્દુલ મુતલ્લિબ પાસે, જે પૈગંબરના દાદા થતા હતા, નબી મોહમ્મદ નબી નહોતા થયા. એ જમાનાની વાત છે. કાબા બંધ રહેતું હતું, એમાં 360 તો બૂતો હતા, દરવાજા બંધ છે પણ તવાફ ચાલુ હતો. ફરવાનું ફરી રહ્યા હતા ફાતિમા બિનતે અસદ. શું થયું ખબર છે? અવાજ આવે છે અંદર આવો. કાં તો કે ડિલિવરીનો ટાઈમ થઈ ગયો, તો હામેલા હતા ફાતિમા બિનતી, તો મૌલાલીની માં હતા. અંદર આવો, ક્યાંથી આવો અંદર, દરવાજો બંધ છે. દીવાર ફાટી ગઈ, દીવાર પોતે ફાટી. આ ચમત્કાર છે. અલી પૈદા હોવી સખ હો ગઈ, દીવાર કાબી હતી, સખ થઈ ગઈ એટલે તૂટી ગઈ વચમાં. અને બીબી અંદર ગયા, દીવાર પાછી બરાબર થઈ ગઈ. મૌલાલી અંદર જન્મ લીધો અને એ જ કારા પથ્થર ઉપર આપને બેસાડવામાં આવ્યા હતા. તુજે ઉસકી કસમ જો આહેલી હૈ જો સંસાર કે સબસે બડે મંદિર મેં કાલે પથ્થર કે નજદીક અપના ચમત્કાર દિખાયેગા. આ ચમત્કાર કયો? કે પૈદા થયા ને 3 દિવસ સુધી આંખો બંધ, એ તો દીવાર ફાટવીને અંદર આવવું ને દીવાર બરાબર થવી, એ જ ચમત્કાર. ચમત્કાર ને મૂજી જો. અને પછી તો કે પછી મૌલાલી તો આંખો બંધ રાખીને બેઠા છે, સુતા છે, મતલબ આંખો ખોલી હતી ને કાબાના દરવાજા બંધ છે, બહાર નીકળાય એમને, દીવાર બરાબર થઈ ગઈ. આ વાતની ગામા ખામા ખબર પડી, નબી મોહમ્મદ આવ્યા ને દરવાજો ખુલ્યો. ત્યારે પછી સલામ કે છે નબી મોહમ્મદ, સલામ નો જવાબ વારે છે, જ્ઞાન ના પાઠો છે, વાંચજો મમ્મી. આપણે લંબાડમાં જવું નથી, કારણ કે મુખી સાહેબે કહી દીધું છે કે બચ્ચાનો પ્રોગ્રામ છે અને તમે મિશનરી મોટા છો, સમજદાર છો. ત્રણ પણ મુદ્દે કહેવાનું કે સલામ તો કરી નબીને, સલામનો જવાબ ત્રણ દિવસનો અલી આપે છે, એટલું જ નહીં પણ કે છે કે યા મોહમ્મદ તમે કહો તો કઈક બોલું. તો કે બોલો. જંબુર, તૌરેત, ઇંજીલ અને પૈગંબર ઉપર નાઝિર થયેલું કુરાન બોલવું શરૂ કર્યું. હજી તો મોહમ્મદ નબી બી નથી ત્યાં, હજી તો નબી બી નથી ત્યારે બોલવા મહિના બોલું. હજી કે તમે કહો તો બહુ લાંબી દાસ્તાન છે, આપણે મૂકી દઈ પડતી, પણ એટલું સાંભળી લ્યો કે સંસારનું મોટામાં મોટું મંદિર કાબા મુર્તઝાલી અને ત્યાં જન્મ અને કારા પથ્થર પાસે ચમત્કાર. આખી દુનિયામાં રિસર્ચ કરીને આવો તો તમને આજ કારો પથ્થર ને આજ કાબા સુલ્લા ને આજ મૌલા અલી મળશે કૃષ્ણની વિનંતી પ્રમાણે. એ લોકો જરા જો આંખો ખોલે ને તો બધું દેખાઈ જાય. એને કોની દુઆ માંગી હતી ભગવાન કૃષ્ણએ? તો આપણે એમ કહી શકીએ સાધારણ રીતે કે એને કીધું કે મને લડાઈમાં જીત અપાવી દે નબી મોહમ્મદ અને મુર્તઝા અલીની, તને કસમ આપું છું, તને કસમ આપું છું મોહમ્મદ અને અલીની, એની એના થકી આ લડાઈને જીતાવી દે. મૌલા અલીની મદદ માંગી કૃષ્ણ એ, તો શું થયું? લડાઈમાં જીત થઈ ગઈ. મુઠ્ઠીભર પાંડવો જીતી ગયા. જેમ બદરની લડાઈમાં નબી મોહમ્મદે માંગ્યું અને જીત થઈને, તમે કહો મિસ્તરી જીતી ગયા હતા, એવી ગીતામાં લખેલું છે, તમને યાદ નથી? જ્ઞાનનો પાઠ છે. પીરે અમને સવાલ પૂછ્યો છે, પીરે અમને સવાલ પૂછ્યો. એ જે કૌરવ પાંડવ ઝઘડા હુંવાળા, અમને પૂછે છે પીર, એ જે કૌરવ પાંડવ ઝઘડા હુંવાળા, ઇસમે કોણ હાર્યા અને કોણ જીત્યા જી, એ જે કાયમ મહેંદી અલી રાહુ હસેન્દા પેલી કડી, એની અંદર આ કડી છે. એ જે કૌરવ પાંડવ ઝઘડા હુંવાળા, ઇસમે કોણ હાર્યા અને કોણ જીત્યા જી, અમને પૂછે છે. લડાઈ તો તમને ખબર છે, પછી કયો કે કોણ હાર્યું ને કોણ જીતું? પીર પોતે જવાબ દે છે, એ જે કૌરવ હાર્યા અને પાંડવ જીત્યા જી, પાંડવ ગઢ અમરાપુરી પોતા જી, જીતા તો જીતા પણ અમરાપુરી માં ગયા. કે પીર કે છે પણ કેમ જીતા? જીતવાનું કારણ શું? તો કે મુર્તઝા અલી મોજુદ હતા. અલી ને યાદ કર્યો કૃષ્ણએ કે યા અલી, મોહમ્મદ ને બી મેં તારી કસમ આપી છે, આવો આવો અને મારી મદદ કર. મદદ માંગવાનો તરીકો અલગ હતો, હિન્દુ હિસાબે મદદ મંગાણી, પણ મૌલા અલીને બોલાવ્યા કે સા મૌલા, આવ અને મારી મદદ કર. મૌલા અલી આવ્યા અને કેવી રીતે? જેમ ફરિશ્તા હોય નબી મોહમ્મદની બદરના મેદાનમાં મદદ કરી, કુરાનમાં લખેલું છે, એવી જ રીતે મૌલા અલી આવીને મદદ કરી. કારણ કે મૌલા અલી બધા પૈગંબરો સાથે હતા. કૃષ્ણ બીજો પૈગંબર છે તો મૌલા અલી એનો સાથ દેવો જ જોઈએ. મૌલા અલી એની સાથે આવ્યા અને એને જીતાવી દીધા, એની મદદ કરી મમ્મીનો. કારણ કે મૌલા અલીના વગર કોઈ પૈગંબરની પૈગંબરી ચાલી શકે એમ નથી, નબી મોહમ્મદની બી નહીં. જો અલી ન હોય તો કોઈ કઈ કરી શકે એમ નહીં હતું. બોલા શાયરે કીધું, બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં, બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં. મુર્તઝા એટલે મૌલા અલી. મૌલા અલીના વગર કોઈ રસૂલની પૈગંબરી નહીં ચાલે કે બે મુર્તઝા એટલે અલી વગર. મુર્તઝા અલીને કહે છે આપણે, કહે છે બે શરમ અને શરમ વગરનો, બે એટલે વગર, બે શરમ શરમ વગરનો, બે અકલ અકલ વગરનો, બે ગૈરત ગૈરત વગરનો, બે મુર્તઝા મુર્તઝા વગરનો. જેની પાસે મુર્તઝા નથી, મુર્તઝા વગરનો કોઈ નબી છે, અલી વગરનો કોઈ નબી છે તો એની પૈગંબરી નહીં ચાલે. બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં, વો બંદે ખુદા નહીં જો હૈદરી નહીં. બોલો, માણસ કે ખુદાનો બંદો નથી, કોણ કે? તો કે જે મુર્તઝા અલીનો બંદો ન હોય છે. મુર્તઝા અલીનો જે બંદો થાય એ જ ખુદાનો બંદો. હૈદર અલીનો લકબ છે કે તારે જો ખુદાનો બંદો બનવું હોય તો અલીનો બંદો બનશે, જો તું અલીનો બંદો નથી તો ખુદાનો બંદો નથી. પીર સમસે સાંભળી લીધું, તરત જ જ્ઞાનમાં લખતા ગયા. તેરી દોસ્તીએ બોલ્યા પીર સમસ, તેરી તેરી દોસ્તીએ બોલ્યા પીર સમસ, મેં બંદા તેરા બી અલી તું હી તું. યા અલી, હું તારો જ બંદો છું, તારી દોસ્તીમાં બોલી રહ્યો છું કે અમારો પીર એમ કે તમને કહેવામાં શું વાંધો છે? યાલી, અમે તારા જ બંદા છું, ખુદાના તો પછી એટલે તારા, એ તું જ છો અમારા માટે જે કંઈ પણ છે. પછી આપણે બીજો એક વિષય લઈશું અલી અલાનો, સાંભળજો તમે, પણ અત્યારે તો એટલું જ કહું છું હું કે અલીના બંદા છું, કારણ કે અમારા પીરે એ કરાર કર્યો છે કે મેં બંદા તેરા બી અલી તું હું તું. તો આ મૌલા અલી પાંડવો પાસે બી ગયો હતો, એની પાસે ગયો હતો મમ્મીનો, એની ગીતામાં છે. ગીતા કૃષ્ણ ભગવાને જે ટીચ કર્યું ને, લેસન ને જે પરમાનો કર્યા ને, એને જે કિતાબ લખવામાં આવી એનું નામ ગીતા છે. વેદ જે હિન્દુઓના પુસ્તક છે ને, વેદની અંદર મુર્તઝા અલીનું નામ છે, તમને ખબર છે? વેદમાં નામ છે. દુનિયાના હરેક ધર્મમાં અલી હતો. એ ધર્મ બગડી ગયા બધાએ, ખુદાએ જે ધર્મ મોકલ્યો હતો એમાં ફેરફાર થઈ ગયા, તો હર ધર્મમાં અલી મોજુદ. વેદ જે હિન્દુઓની પવિત્રમાં પવિત્ર કિતાબો છે એમાં બી અલી મોજુદ છે. વેદોના ઉપર આજથી 150 વર્ષ પહેલા માણેક પ્રભુ નામના એક સન્યાસીએ વેદો બહુ જ હાર્ડ લેંગ્વેજમાં હતા, એને હિન્દીમાં ટ્રાન્સલેટ કરી અને કવિતાના રૂપમાં એક કિતાબ બહાર પાડી. લગભગ 5000 પાનાની આ ચોપડી છે અને એનું નામ છે પદ્માવલી. હિન્દીમાં પદો છે બધા, એટલે કે કવિતાઓ છે. અને એના પંડિત લખવા વાળા માનેક પ્રભુએ લખ્યું છે કે એક અક્ષર ગીતા અને વેદમાંથી લીધો છે, પણ એને સાદી ભાષામાં અને કવિતાના ભાષામાં લખ્યું છે એટલા માટે કે લોકો સમજી શકે. એ માનેક પ્રભુ મરી ગયો, એનું મંદિર છે ગુલબર્ગાની અંદર. હર વર્ષે મરી ગયો, એ તારીખે ઉરુસ થાય છે. 3 દિવસ સુધી માણસો જમા થાય છે, લંગર ખાના ખુલે છે, હજારો માણસોને ખવડાવવામાં આવે છે, હજારો માણસો ખાઈ જાય છે. અને મોટામાં મોટું મંદિર લખેલું છે માનેક પ્રભુનું મંદિર. એની પદ્માવલી તમે વાંચો તમને ખબર પડે. એક શેર આવે છે એની અંદર, ખુલ્લી રીતે લખી જો લખવા વાળો, મુશ્કિલ કો પાર કરો મુર્તઝા અલી. મુશ્કિલ કો હિન્દીમાં એને ટ્રાન્સલેશન કર્યું છે આ વેદોનું અને ગીતાનું, અને કવિતામાં ઢાલ્યું છે એને. માનેક પ્રભુ કહેવાય છે, ઘણા લોકો માને છે, ઘણા નથી માનતા. એનું મંદિર છે અત્યારે. મુશ્કિલ કો પાર કરો મુર્તઝા અલી, લેતે સો નામ તુમારા આયે સો બલાતલી. માલિક કે વાલી તુમ હો દો જહાં કે વીચ, તંદુ તુમારે દરકા ફિરતા ગલી ગલી. એનો મતલબ તમને સમજાવી દઉં. એ હિન્દીમાં લખ્યું છે, બિલકુલ પ્યોર હિન્દી, સંસ્કૃત મિક્સ હિન્દી છે. તે મુર્તઝાલી મારી મુશ્કિલ ને પાર કરી દેખી. આપણે જ્ઞાન બોલીએ છીએ ને, પાર કરો બેડા, મારી મુશ્કિલ ને તું પાર કરી દેખીએ. લેતે સો નામ તુમારા આઈ તો બલા ટલી કે, તારું નામ લઈને માલિક તો જેવી બલાઓ આવવાની હોય ટલી એટલે દૂર થઈ જાય છે, તરી જાય છે, બલાઓ ટરી જાય છે. કારણ કે મૌલા અલી નો લકબ તમને ખબર છે, દુનિયામાં કોઈનો લકબ નથી, મૌલા અલી નો લકબ છે મુશ્કિલ ગુસ્સા. એટલે મુશ્કિલ ને ટાળવા વાળો, મુશ્કિલ કુસાઈ કરવા વાળો. આજ અમારો ઇમામ દાવો કરી શકે કે અમે મુશ્કિલ કુસા છીએ. સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું, અમે મુશ્કિલ કુસા છીએ અને તમારી મુશ્કિલ આસાન કરવા આવ્યા છીએ. લેતે સો નામ તુમારા આઈ તો બલા ટલી, કે તારું નામ લેવાથી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. પછી કે છે, માલિક કે વાલી તુમ હો દો જહાં કે વીચ. આ દુનિયા અને પહેલી દુનિયામાં બંને જહાનમાં માલિક એટલે ખુદાવિન રબ્બુલ ઇઝ્ઝત નો, વાલી એટલે વસી. ખુદાવન નો તું વસી છો, બંને દુનિયામાં ખુદાવન નો તું વસી છો, એનો નુમાઇંદો છો. મતલબ કે આલે નબી અને ઔલાદે અલી છો. માલિક કે વાલી તું હો દો જહાં કે વીચ, સદ હું તુમારે દરકા ફિરતા ગલી ગલી. સદ એટલે કુતરો, તારા દરબારનો હું તો કુતરો છું. કે માનેક પ્રભુ, હજારો માણસો જેના પાસે માથું ઝુકાવે છે, 150 વર્ષ પહેલા એ લખી ગયો કે હું તો યાલી તારા દરબારનો કુતરો છું. સદ હું તુમારે દરકા, તારા દરવાજાનો કુતરો છું. ફિરતા ગલી ગલી, તારા વગર ગલી ગલીમાં ફરી રહ્યો છું. કે તને ગોતી રહ્યો છું, કે તારી તલાશ કરી રહ્યો છું. કે આ લખી ગયા, વેદ નો સાર લખો, ગીતા નો સાર લખો, કૌરવ પાંડવ ના ઝગડા નું પીરે જ્ઞાન માં લખો. તમે કહો મિશનરી વેદ અને ગીતામાં આવું છે નથી, તો પીર ખોટો છે. અરે પીર લખી ગયો, વાંચો જ્ઞાન. વેદ ગાય ગુણ ગીતા, સોકર પુરુષ અવતારી રે વાલા, ધન રે ગરી જો દિન મૌલા પધાયરા. વિદત વેદ ગાય ગુણ ગીતા, વેદમાં જે વિદિત કરવામાં આવ્યો છે પીર જ્ઞાનમાં લખે છે, વેદમાં જે લખાણ કરવામાં આવ્યું છે, અને ગીતા જેના ગુણગાન કરી રહી છે, ગીતા જેના વખાણ કરી રહી છે, કૃષ્ણની ગીતા, વેદ આ લોકોના હિન્દુઓના. વિદત વેદ ગાય ગુણ ગીતા, ગીતા જેના વખાણ કરે છે, વેદ જેનો ઉલ્લેખ કરે છે, વિદિત કરે છે, તે અક્કડ પુરુષ એટલે જમાનાનો ધણી અવતાર લઈને આવ્યો છે. તે અક્કડ પુરુષ અવતારી રે વાલા, ધન રે ઘડી. એ ઘડી ધન્ય છે કે જે ઘડી આ ધણી આવ્યો, ધન રે ઘડી જો દિન મૌલા પધાર્યા. ધણી આવ્યો છે, આ વેદમાં બી છે ને ગીતામાં બી છે, બંનેમાં છે. હકીકતે દિનારો આ ચીજો સાબિત કરે છે. તમને ખબર છે, ગુરુ નાનક જે તસ્બી કાઢતો હતો, શીખોની વાત થઈ રહી છે, સિંગાઓ તમારા કેનેડામાં બી ઘણા દેખીએ. એનો જે ગુરુ હતો ને નાનક, એને દાવો કર્યો હતો કે મેં મોહમ્મદ ને જોયા છે, મેં મોહમ્મદ ને જોયા છે, હું સાથે આસમાન ઉપર જઈ રહ્યો છું, 9 ખંડ ધરતીના મેં જોયા છે. એનો દાવો હતો. અમને પોતાને આશ્ચર્ય છે કે નાનક એટલું બધું જોઈ ગયો હશે, અને એ સિંહાનો ગુરુ રહીને ધર્મ પલટાઈ ગયો મમ્મીનો. હજી બી સિંહા ખુદા એકમાં વિશ્વાસ રાખે એવા છે, પણ આ નાનક જે હતો ને એ હકીકતમાં મોમન હતો અને એ અસલ મકાને પહોંચ્યો. એને જે દાવો કર્યો ખરેખર એ ઉપર ગયો છે. તમે કહો, તમને ક્યાંથી ખબર પડી? પી સદરદીન લખી ગયો જ્ઞાનમાં નાનકનું નામ, અને એ બી લખી ગયો કે નાનકે ક્યાં નામની તસબી કાઢી હતી, અને તસબી કાઢી અસલ મકાને ગયો કે નથી ગયો. આપણા જ્ઞાનમાં બધી છે મમ્મીનો, એક એક ચીજની વિગત છે આપણી પાસે. તમે દુનિયાનો કોઈ બી માણસ જાઓ જ્ઞાનમાં મળશે તમને, પણ જો પહોંચેલો હશે તો. ભગવાન નાનકે એની જન્મ સાખી, જન્મ સાખી તને શીખો વાંચે છે, અને ગુરુ ગ્રંથ સાહેબ એના ધાર્મિક પુસ્તકો છે. એ ગુરુ ગ્રંથ સાહેબ એક જન્મ સાખી, એક બેસાખી, લોકા લોકા નામો છે પુસ્તકોના. એમાં એક પ્રકારે લખે છે, નાનક ભગવાનના પોતાના ઉદ્ગારો છે. આઠો પહર ભવાંધ ફીરે ખાલો સંદરે સુલ દોઝક રીચ વો ક્યો ન રહે જાચિત ન હોય રસુલ. 24 કલાક માણસ આઠો પહર, 24 કલાક 3 કલાક નો પહર થાય, 24 કલાક આમ ગાંડાની માફક માણસ ફરતો હોય અને ખાઈ પીએ ને સુવે એનું જીવન હોય તો કે એ દોઝકમાં જવાનું છે. એ દોઝકમાં જાશે કાં તો કે એના દિલમાં રસૂલ નથી, અને જેના દિલમાં રસૂલ નથી એ જન્નતમાં નહીં જાય. નહીં, જેમ તીરે કીધું ને, દિવસ ગુમાવ્યો હરતા ફરતા, રાત ગમાવી સોય બધ પડ્યા એસા જીવણા એસા ન જીવે કોઈ. એ જ ટ્રાન્સલેશન છે. એ દોઝકમાં જાશે કે કા દોઝકમાં જશે તો કે રસૂલ તો એના મનમાં ચિત, એટલે મન, એના મનમાં રસૂલ તો છે જ નહીં. રસૂલ ને ઓળખ્યા નથી. કોણ રસૂલ? તો કે નબી મોહમ્મદ. પીરે કીધું ને જ્ઞાનમાં, નબી મોહમ્મદ બુજો ભાઈ તો તમે પામો ઇમામ, મુશ્રિક મન તો કાફર કહીએ, મોમન દિલ કુરાન. નબી ને બુજો તો મૌલા મળે તમને, પણ જેના દિલમાં નબી બી નથી ને તો કે એને આ મૌલા મળતો નથી ને મૌલા નથી મળતો એ દોઝકમાં જાશે. નાનક લખે છે, પછી લખો એને, સાત દીપ 9 ખંડ 10 આકાશ દીખા, દીઠે નબી રસૂલ નાનક કુદરત દેખી કઈ, ખુદી ગઈ સબ ભૂલ. દુનિયાના 9 ખંડ પૃથ્વીના અને 10 આકાશ જોયા હોય છે, મેં જોયા છે, અને ન્યા મેં રસૂલ ને બી જોયા છે. દીઠે નબી રસૂલ નાનક કુદરત દેખી કઈ, એ ખુદાની કુદરત જયારે મેં જોઈને ખુદી ગઈ તો ભૂલ, હું મારી બધી ખુદી ભૂલી ગયો. આ એનો છેલ્લો શેર છે, એમાં જેને પોતાનું નામ વાપર્યું છે. તમે કહો વિસ્મરી એવી રીતે લખી ગયો છે. અરે ફીર સદરજી ને યાદ કર્યો, તમને ખબર છે એનું નામ લીધું. મહિમા વાખે નાના, નાનક ના માટે ફીરે મીઠાસ થી નાના શબ્દ વાપર્યો. ગુરુ નાનક કુરાન પુરાણ ના બધું મિક્સ કરી અને એની મહિમા એટલે રાજ તમારી સામે બયાન કરે છે. કે ગુરુ નાનક માટે લખે છે, અગમ નિગમ પુરાણ અને કુરાના સાહેબ મહિમા ભાખે નાના છે. નાનક આ મહિમા ને ભાખી રહ્યો છે કે કુરાન અને પુરાના પુસ્તકો અને અગમ નિગમ ની વાતો જે છે એ નાનક ને ખબર છે. કે પછી લખે છે, ઓર નાનક સાને પાયા, શું પાયા? બ્રહ્મ સુખ ની વાત કરી રહ્યા છે કે કોને કોને સુખ મળ્યું, મોટા મોટા મહાન આત્માઓને મળ્યું એનો વિગત લખે છે. તેમાં લખે, ઓર નાનક તાને પાયા એક નામ નિશ્ચય કરી ધ્યાયા છે. એક નામ મૌલાલી નું પકડી લીધું છે, એને ધ્યાયા એટલે એની ઈબાદત કરી, અને નાનક તા પાયા તો બ્રહ્મ સુખ. બ્રહ્મ સુખ જ છે એની અંદર, કે બ્રહ્મ સુખ કોને કોને મેળવ્યું અને કોને કોને નથી મેળવ્યું. તો લખે છે કે નાનક તાને સુખ મળી ગયું, નૂર ના દીદાર કર્યા, અસલ મકાને વયો ગયો છે. પણ કેવી રીતે? તો કે એક નામ નિશ્ચય કરી ધ્યાયા, એક નામ બોલ, શબ્દ, એક શબ્દ આપવામાં આવ્યો તો ઇસ્મી આગમ કે આની ધ્યાય, આની બંદગી કર, નૂરના દીદાર થશે. એને નૂરના દીદાર થયા એમપી સદરજી લખે છે બ્રહ્મ પ્રકાશ ની અંદર. વાંચો, દુનિયાના દરેક ધર્મોએ અલીને પકડ્યો હતો. તમે ગૌતમ બુદ્ધ ની વાતો વાંચી હશે, મોટા મોટા લોકો વંચાવે છે ગૌતમ બુદ્ધ ની વાતો. એના માટે ઇમામે લખ્યું કે પૈગંબર હતા. અમારી પાસે ઇન્ડિયામાં એની કિતાબો ટેક્સ્ટ બુક તરીકે વંચાય છે, બચ્ચાઓને અંદર લેસન આવે છે. શું છે લેસન? આજકાલ બધું બદલાઈ ગયા મમ્મીનો, ધર્મો પલટાવી નાખ્યા મોટા મોટા સ્વાર્થી લોકોએ, ધર્મોને ચેન્જ કરી નાખ્યા, એની ઇતિહાસ ચેન્જ કરી નાખ્યો. મહાત્મા ગૌતમ બુદ્ધ માટે લખ્યું કે એક મોટા રાજાના દીકરા હતા, એનો બાપ કપિલ વસ્તુનો રાજા હતો અને આનું નામ સિદ્ધાર્થ હતું. અને પછી શું થયું મમ્મીનો, જયારે પેદા થયો તો બધાને બોલાવ્યા, ઋષિ મુનિઓ પંડિતોને જોશ જોવા વાળે કે જુઓ મારો છોકરો શું કરશે મોટો થઈને. આ રિવાજ હતો પુરાના જમાનાનો, રાજા મહારાજા જોશ જોવડાવતા હતા. એ જોઈને ઓલાવે કહી દીધું કે રાજન, તારો છોકરો મોટો થઈ અને રાજપાટ મૂકી દેવાનો કે જંગલમાં વહી જશે, કે એને તારે તને કોઈ સાથ સહકાર નહીં આપે, દુનિયાથી વૈરાગ્ય લઈ લેશે, સંન્યાસી બની જવાનો. એમ થશે તો ક્યાં તો કે મારે એને બચવા શું કરવું, પંડિતો રસ્તો બતાવો, મારો એકનો એક દીકરો છે કે મારે એને રાજગાદીએ બેસાડવો છે. પંડિતોએ વિચાર કરી કે રાજાને એક રસ્તો છે કે એને ઘરની બહાર કાઢવો નહીં, કે મોટો થાય ત્યાં સુધી ઘરમાં ને ઘરમાં રહીએ, કે એના ભણતરની સગવડતા બી ઘરમાં કરવી છે. એ લોકોની પુસ્તકોમાં લખેલું છે, એના ભણતરની સગવડતા ઘરમાં કરવી છે, બહાર નીકાળવો જ નહીં, કે શાદી બી કરી દેવી છે, અને પછી તેને બચ્ચા બચ્ચા થઈ જાય તો ઓલાદની મોહબત લાગશે, કે અને પછી એ તારું કામ કરી દેશે, કે પણ જો એ શાદી પહેલા બહાર નીકળો એટલે ખરાબ. હવે લોકો લખે છે કે એના બાપે એને રાજમાં જ રાખ્યો, ન્યાજ મોટો કર્યો અને ન્યાજ એના માસ્ટરો ભણાવવા માટે આવતા, ઘરની બહાર નીકળતો નહીં, બિચારાને જેલ થઈ ગઈ. અને પછી લખે છે કે એક વખત એને બાપને કીધું, હવે તો મોટો થયો મને બહાર જવા દો, લગ્ન બી થઈ ગયા હતા, જવા દો ને, તો કે માસ્ટર ભેરો જાગીએ, એના જે શિક્ષક હતા અતાલીસ કહેવામાં આવે છે, એના ભેરા ભણવા ગયા, ફરવા ગયા. લખે છે કિતાબમાં કે જઈ જતા રસ્તામાં એક બુઢી બાઈ મળી છે, એની કમર ઝૂકી ગઈ હતી ને વાંકી વાંકી ચાલતી હતી. તો બુદ્ધ પોતાના ઉસ્તાદ ને પૂછે છે કે આ વાંકી વાંકી કેમ ચાલે છે, કે તો કે બુઢી થઈ ગઈ છે એટલે વાંકી વળી ગઈ છે. તો કે માણસ બુઢા થાય તો વાંકા વળી જાય, તો કે લગભગ માણસો વાંકા વળી જાય છે. તો જો બુઢો થાય તો વાંકો વળી જાય, તો કે બની શકે છે વાંકા વળી જવાની છે. તો એને બહુ દુઃખ ચૂકીએ. પછી થોડેક દૂર ગયા એક માણસ બીમાર છે ને નીચે પડ્યો તો તડફડિયા મારતો હતો, કે પેટમાં કે દુખાવો થઈ ગયો હતો. પૂછે જા શા માટે આમ કરે છે, તો કે બીમાર છે કે એટલે શું કીએ. તો કે માણસ બીમાર પડે તો આવી રીતે તડફડિયા મારે છે, તો હું બીમાર પડીશ તો કે બની શકે છે. વળી પાછું એને દુઃખ ચૂકીએ. વળી થોડેક દૂર ગયો, એ લોકો લખે છે કિતાબમાં, પછી એક જનાજો જઈ ગયો તો આ શું છે, તો કે મરી ગયો છે. એટલે શું કીએ, તો કે માણસ મરી જાય છે, બધા મરે તો કે બધા મરે, પછી આમ લઈ જાય, પછી શું કરે, જલાવી દે. તો કે હું મરી જાય તો મને જલાવશે, તો કે આ બસ કે વધારે વૈરાગ્ય એવું છે. અને પછી એ ઘરમાં આવ્યા, મા બાપના પગ છુયા અને રાજપાટ મૂકી અને જંગલમાં વયા ગયા છે, અને ન્યાયને બંદગી શરૂ કરી અને પછી એક ધર્મની શરૂઆત કરી છે. આ એની હિસ્ટ્રી છે જે આપણી સામે આવી છે. પણ આપણા દિમાગમાં ઉતરી તમે વિચાર કરો, 20-22 વર્ષનો છોકરો હોય, ખબર ન હોય કે મરી જવાય, બીમાર થવાય, કઈ ખબર ન હોય, બુઢા થવાય, એ કઈ જોયું નહીં હોય, કઈ એને રાજકાજમાં કોઈ બુઢા માણસો નહીં જોયા હોય, કોઈને મળતા નહીં સાંભળ્યો હોય 22 વર્ષમાં, 22 વર્ષમાં કોઈ મર્યું નહીં હોય, કોઈ સાંભળ્યું નહીં હોય, કોઈ બીમાર પડ્યું હોય, જોયું નહીં હોય. આ બધી ઘડી કાઢેલી વાતો છે, બધી ઘડી કાઢેલી વાતો માણસોને એવી રીતે કન્વિન્સ કરી અને પોતાના ધર્મનો ઠેકો બાકી રાખવા માટે. બાકી હકીકત શું છે, તમારે વાંચવું હોય તો ચોપડી મળે છે. એ લોકોની જ લખેલી પુસ્તક પણ બહુ ઓછા લોકો સુધી પહોંચી છે. પંડિત એલ કે ભટનાગરે સરસ્વતી પ્રેસ મુંબઈથી એ કિતાબને બહાર પાડી હતી. બુદ્ધનો ખાસ ચેલો, એ ધર્મનો ખાસ અનુયાયી, એ લખે છે. એલ કે ભટનાગર મોટો પંડિત બુદ્ધિસ્ટ ધર્મનો. હકીકત જે લોકો સમજી શકે છે એને સમજાવવામાં આવે છે, કે બધી પબ્લિક નથી સમજતી. એમાં એને લખ્યું, એક દિવસ બુદ્ધ પોતાના રૂમમાં સૂતા હતા અને એનો માસ્ટર એની બાજુમાં સૂતો હતો, મંત્રી કહેવાતો હતો, કે લખે છે એલ કે ભટનાગર. અચાનક મહાત્મા બુદ્ધે કોઈ સપનું જોયું હોય એવે, મહાત્મા બુદ્ધે કોઈ સપનું જોયું હોય એવે ચીખ પાડીને બેઠા થયા છે, એ લાળ પાડી જોર થઈ ગયે અને બેઠા થઈ ગયા, કે નાકો ચોરવા લાગ્યા ને આંખમાંથી આંસુ જવા લાગ્યા. બોલો, શિક્ષામંત્રી જે બાજુમાં સૂતો હતો એ ઉભો થઈ ગયો. એટલે સહેરાતા શું થયું, કે તમે ચીખ કેમ મારી છીએ અને આંખમાંથી આંસુ કેમ નીકળે છે, કોઈ ખરાબ સપનું જોયું છે, કોઈ એવું સપનું જોયું? કે ઉભા રહ્યો, કે હમણાં હું બોલી નહીં શકું, મને ગભરાટ થઈ ગયો છે. કે અને થોડીક વાર પછી જયારે શાંત થયા ત્યારે કહે છે, આ મંત્રી જે બહુ ભયાનક સપનું જોયું છે. શું જોયું સપનામાં? કે તમે ડરી ગયા છો, કે તમારા ચહેરા પરથી પસીનો જઈ રહ્યો છે. તો કે સપનામાં જોયું કે એક નાનકડું બચ્ચું આવ્યું મારી પાસે, છોકરો આવ્યો, મને કહે છે, જા બુદ્ધ, તારી તપસ્યા સફળ થઈ છે, તારી બંદગી કામયાબ થઈ ગઈ છે, હું તારા ઉપર બહુ રાજી છું, હું તારાથી કામ લેવા માંગુ છું, અને જયારે બી તને મુશ્કેલ પડે ત્યારે મને યાદ કરજે, મારું નામ સિંહ છે, સિંહ એટલે શેર, મારું નામ શેર છે. કે પાછો બિચારો હાંપવા લાગ્યો, પસીનો થઈ રહ્યો છે, શું જોયું ખબર નથી પડતી. પછી લખે છે એવું કે ભટનાગર શિક્ષામંત્રીએ થોડીક વાર પછી પૂછ્યું કે આવું સપનું હતું, શેર સપનામાં આવ્યો હતો? તો કે ના મંત્રી, તમે સમજી નહીં શકો છો. મંત્રી તમે નહીં સમજો, કે એ તો તલવાર કાઢે છે, હજી તો હું જોઉં છું કે આ શેર છે, કાં તો એ છોકરો હતો, તલવાર કાઢી છે. અને કે જો બુદ્ધ, હું શેર નથી, પરમાત્માનો સિંહ છું, કે પરમાત્માનો સિંહ છું, આ મારી તલવાર છે, કે અને હું તને મારો નોકર બનાવવા માટે આવ્યો છું, મારો ગોલો બની જા, ગોલો લખ્યું છે ને, મારો ગોલો બની જા અને પૃથ્વીમાં જે પાપ થઈ રહ્યા છે એને દૂર કર અને સાચા ધર્મની સત્પંથની સ્થાપના કર. જો તને તકલીફ આવે ને તો મને બોલાવજે, ખાલી મને પરમાત્માના સિંહ કે એટલે હું આવી જઈશ. કે પાછો પસીનો થઈ ગયો, મને બોલાવ કે હું આવી જઈશ. કે પછી કે છે, મને ગોતવા નહીં જવું પડે અને ગોતી તો મળીશ બી નહીં, પણ જો તને બહુ ઈચ્છા થાય ને મારી જરૂર જણાય અને મને મળવાનું મન થાય, તો એક પવિત્ર સ્થાન ઉપર જજે, કે જ્યાં ફાટેલી દિવાલ હોય ત્યાં હું તને મળી શકીશ. કે પણ ત્યારે મારી ઉંમર 9 વર્ષની હશે. પાછળ રોવા લાગ્યા બુદ્ધ. એલ કે ભટનાગર લખે છે કે એને ખુલાસો કર્યો કે તમે સમજાય કે મને આવું સપનું આવ્યું છે. ગુરુ કે તો સપના બધા એવા એવા કરે કે શેર આવે, બિલાડ આવે, બકરા આવે, એ લોકોને શું ખબર પડે કે વાત શું હતી. ઓલો ગૌતમ બુદ્ધ જ જાણતો હતો હકીકત શું હતી. તમે સમજાય ને, સપનું સમજા, બહુ સરસ સપનું છે મમ્મીનું.
ઓલાને કે છે હું સિંહ છું, પણ ખાલી સિંહ નહીં પરમાત્માનો સિંહ. ચલો તમે એનું ટ્રાન્સલેશન કરી શકો ઉર્દુમાં? ઉર્દુમાં પરમાત્મા એટલે ખુદા અને સિંહ એટલે શેર. પરમાત્મા નો સિંહ એટલે ઉર્દુમાં છે શેરે ખુદા. આખી દુનિયામાં જાઓ અને મને કયો આવીને કે શેરે ખુદા કોનું નામ છે? આખી દુનિયા ફરી ના હોય મને કયો. મૂર્ત ગાલીના માટે શેરે ખુદા વપરાય છે, કોઈ પૈગંબર માટે નહીં, કોઈ ઈસા ક્રાઇસ્ટ માટે નહીં, કોઈ મૌઝેસ માટે નહીં. શેરે ખુદા નો શબ્દ અગર વપરાતો હોય, સુન્ની ને પૂછો, હોરાઓ ને પૂછો, ખાદિયારી ને પૂછો, ઈશનાસરી ને પૂછો, ગમે ને પૂછો કે શેરે ખુદા ખોરતો કે મુર્તદા અલી. મૌલા અલી નું નામ છે, એનો લકબ છે. હું પરમાત્મા નો સિંહ છું ને તલવાર કહી તો કે જુલતી કાર. તલવાર કાઢીને બતાવીને કે છે કે હું સિંહ છું પરમાત્મા નો, 9 વર્ષ નો બાળક છું. અને તને મળીશ બી, અગર તું મને ગોતવા આવું ને, જમાનો દૂર છે કદાચ, અને હું જમાના બી બહુ દૂર, એમ આખરીમાં બોલ્યા હતા. અને તું કદાચ આવી બી મને મળવા, અને તું જીવતો બી રહીશ, તો બી હું તને 9 વર્ષની ઉંમરમાં મળીશ. 9 વર્ષની ઉંમરમાં છીએ, અને એ બી ક્યાં મળીશ? પવિત્ર જગ્યા ઉપર જ્યાં દિવાળ ફાટેલી હશે ત્યાં મળીશ. સમજમાં હોય એવું કહી ગયા. મૌલાલી પોતે બોલે છે અને પછી કહે છે, કોઈ બી તકલીફ આવશે ને કામકાજમાં તો મને બોલાવજે, પરમાત્મા નથી કે જે હું આવી જઈશ. એ તો મૌલાલી આદત હતી કે જે બી મુશ્કેલ આસાન માટે બોલાવે એની મુશ્કેલ ને આસાન કરતા હતા. પછી કહે છે કે હું તને મારો નોકર બનાવું છું. જે મૌલાએ કરે પરમાર્ગ સુલતાન મોહમ્મદ શાહે કે મુખી જે છે એ અમારા નોકર છે, કે હું તને મારો નોકર બનાવું છું, એટલે કે તને પૈગંબર બનાવી લો છું. મૌલાલી બનાવે છે પૈગંબર. હું તમને સાબિત કરીને બતાવીશ, હું તને મારો નોકર બનાવું છું. જા અને સંસારની અંદર જે પાપ થઈ રહ્યા છે એને દૂર કર, અને સાચા ધર્મની સ્થાપના કરશે. મુશ્કેલ આવે ત્યારે હું મદદ કરીશ. કે તમને ખબર છે મહાત્મા ગૌતમ બુદ્ધ ને શું લખે છે લોકો બુદ્ધિસ્ટ પાસે જાઓ તો કે છે મહાત્મા બુદ્ધ ભગવાન હતા. બીજું શું કહે છે તો કે મોટા મોટા મુનિ હતા. મોટામાં મોટા મુનિ કહેવાય, મુનિ ઋષિ મુનિ કહે છે ને એ મુનિ કહેવાય. પણ ક્યાં મુનિ? કેટલાય ઋષિ મુનિ થઈ ગયા. તો મહાત્મા બુદ્ધ નું નામ તમને ખબર છે? સાકી મુનિ. પૂછો કોઈ સારામાં સારા બુદ્ધિસ્ટ ને કે કોણ છે મહાત્મા બુદ્ધ, તો કહે છે મુનિ છે. બધા મુનિઓના મુનિ, પણ એ સાકી મુનિ કહેવાય છે. સામા છે તો કે ખબર નથી. સાકી મુનિ સામા છે કહેવાય, કહી દઉં. બધા પૈગંબરોને કરે આત્માન વાળો ખુદા નીમતો હશે, પણ મહાત્મા બુદ્ધ ને નીમવા વાળો મૌલાલી હતો. એ બુદ્ધ ની કિતાબથી સાબિત થયું. અને મૌલાલી નો લકબ છે શું ખબર છે? સાકી એ કૌશર. મૌલાલી નો લકબ છે સાકી એ કૌશર. યાદ નથી આવતું? સુલતાન મોહમ્મદ નું ફરમાન છે કલામે ઇમામે મુબીનમાં કે કયામત ના દિવસે મુર્તઝાલી તમારો હાથ ચાલશે, તમને હોજે કૌશર નું પાણી પીવડાવશે અને તમારો હાથ પકડીને પોતાની સાથે બહેસ્ત માં લઈ જશે ઇન્શાલ્લાહ. સાકી એ કૌશર અને કૌશર નું પાણી પીવડાવનાર મૌલાલી નો લકબ હતો. સાકી એ કૌશર, કૌશર નું પાણી પીવડાવનાર મૌલાલી. અને સાકી મુનિ, મુનિ ને નીમનાર કોણ? મૌલાલી. સાકી કૌશર પીવડાવનાર મૌલાલી, મુનિ ને નીમનાર મૌલાલી, અને ગૌતમ બુદ્ધ ને નીમનાર. એટલા માટે પણ તમે જો સાકી મુનિ એટલે શું? તો ખબર નથી, કિતાબમાં લખેલું છે કે મહાત્મા બુદ્ધ સાકી મુનિ હતા. સાકી મુનિ એટલે સાકી એ કૌશર નો નિમેલો, આ સાકી નો નિમેલો. અને પછી મુનિ નો એક વખતે જયારે બધા હિન્દુઓ વિરુદ્ધ થઈ ગયા મહાત્મા બુદ્ધ ની પ્રચારથી વિરુદ્ધ થયા, અને મહાત્મા બુદ્ધ ની જાનના પ્યાસા બહેના અને પંડિતો ને બ્રાહ્મણો ને ધર્મના ઇજારદાર ને ઠેકેદારો એને મારી નાખવાના પ્લાન કર્યા, અને ગૌતમ સરકરી ગયા. હવે શું કરવું છે? ત્યારે પછી લખે છે, એ જ લોકોની પુસ્તક વાંચી છે, પંડિત લાલા હરગોવિંદ અબલોજિયા બૌદ્ધિય પ્રકાશ નામની પુસ્તકમાં લખે છે, એના જ અનુયાયીઓ લખે છે, એની જ પુસ્તકો વાંચી અમે. એ લખે છે કે ત્યારે મહાત્મા બુદ્ધ બહુ પરેશાન થઈ ગયા, જિંદગી હારી ગયા હતા. કારણ કે પંડિતો બ્રાહ્મણો પૂજારીઓ મહંતો એ લોકોને આગળ નહોતા વધવા દેતા, કારણ કે એનો ઠેકો હતો બધા કુમ ઉપર. પછી શું કર્યું? એને દુઆ માંગી કે પરમાત્મા નથી, તે મને યાદ કરવાનું કીધું તું મુસીબતમાં, આજે હું તને બોલાવું છું, કારણ કે પવિત્ર સ્થાન અને ફાટેલી દિવાલ મને મળી શકે એમ નથી કે તને આવીને મળું, તું મારી મદદ કર. એ માંગી રહ્યો છે, તું મદદ નહીં કર એ પરમાત્મા ના સિંહ, તું મારી મદદ નહીં કર તો દુનિયાના શિયાળ મને ખાઈ જશે. આવા શબ્દો વાપરા છે. આ શિયાળિયા છે દુનિયાના, ફોક્સ છે બધા, કીએ લોમડીઓ છે, મને ખાઈ જવાની બહુ ચાલાક છે, મારી મદદ કરે સિંહ કીએ. અને એવી રીતે મદદ માંગી શું થયું ખબર છે? અરે અલી ને બોલાવે તો અલી તરત હાજર હો, અલી ને બોલાવો તો અલી હાજર. એની આદત જ છે, કોઈ બી બોલાવે આવી જાય મૌલા. અને આવી ગયો, આવી તો ગયો, પણ કર્યું શું ખબર છે? જે ગૌતમ બુદ્ધ એક માણસ ને ઈમાનદાર નહોતો બનાવી શક્યા, મૌલા અલી એ મદદ કરી તો શું થયું? મોટા મોટા રાજા મહારાજા એના ધર્મમાં આવી ગયા. હિન્દુસ્તાન નો સમ્રાટ અશોક, હિન્દુસ્તાન ના કોઈન્સ ને નોટું છે ને એના ઉપર જે ચક્ર છે એ અશોક નું છે. દરેક કોઈન્સ ઉપર અશોક ના ચક્ર આવે છે. મોટામાં મોટો હિન્દ નો રાજા એ બુદ્ધ મઝહબ માં ગયો. એ મતલબ એટલો બધો ફેલાણો કે તિબ્બત લંકા બર્મા ઇન્ડિયા ચાઇના દરેક ઠેકાણી ગયો. કાં તો કે મૌલાલી ની મદદ થઈ. મૌલાલી દરેક પૈગંબર પાસે આવ્યા, ના આવ્યા હોત ને તો કોઈ પૈગંબર પોતાની પૈગંબરી ન કરી શકત. કોઈ પૈગંબર પોતાની પૈગંબરી ન કરી શકે. હકીકતી દિંદર અને જયારે મરવા પડ્યા હતા મહાત્મા બુદ્ધ ત્યારે લખી ગયા. એનો એક શિષ્ય જેના ઉપર બહુ વિશ્વાસ રાખતો હતો, આનંદ નામ હતું, એને પોતાની બાજુમાં બોલાવ્યો. આનંદ કે હું જાઉં છું, તો કે મહાત્મા તમે જાઓ પછી અમારું શું કહે, અરે ધર્મ નું શું થશે? તો કે આનંદ ચિંતા ન કરીએ, હું પહેલો બુદ્ધ નથી કે મારા પહેલા બી ઘણા બુદ્ધો આવી ગયા કે, અને એવી રીતે હું બી એક બુદ્ધ આવ્યો છું કે, અને મારા પછી બી એક બુદ્ધ આવશે, પણ એ મોટામાં મોટો બુદ્ધ હશે. એ મોટામાં મોટો બુદ્ધ હશે કે એનું નામ મિતિરિયા હશે. મિતિરિયા શબ્દ વાપરો છે મહાત્મા બુદ્ધે. આપણે તો મોહમ્મદ કહીએ છીએ, મિતિરિયા વાપરો, તમને મતલબ બતાવીશ પછી. મોટામાં મોટો બુદ્ધ આવશે એનું નામ મિતિરિયા હશે, અને એના પછી એનો વસી આવશે. જે લોકો એને ઓળખશે આનંદી બહુ નસીબદાર હશે. હું એને જાહેરીમાં નથી જોઈ શક્યો કે, પણ જે એના જમાનામાં હશે અને જેને ઓળખી જાશે ખરેખર નસીબ વાળા હશે. કે આ મિતિરિયા કે બધા બુદ્ધોને ખતમ કરી દેવાનો છે. ત્રણ ચાર ચીજો હું જાણવા મળી અમને નથી કે મિતિરિયા એક પૈગંબર આવશે, એની પહેલા બી ઘણા પૈગંબરો આવ્યા હતા, આ મિતિરિયા બધા પૈગંબરોને ખતમ કરશે, એટલે હા તેમુન નબી કહેવાશે, છેલ્લો નબી, એના પછી કોઈ નબી નહીં આવે. પણ મિતિરિયા નામ કીધું, સંસ્કૃત ની ડિક્શનરી ખોલી કે મિતિરિયા શબ્દ છે તો મહિલો મિતિરિયા, મિતિરિયા નો મતલબ બહુ જ દયાળુ, આખી દુનિયા માટે દયા નો સાગર, ઘણો જ દયા, અને દુનિયા ઉપર દયા કરે એવો માણસ મિતિરિયા. પછી અમે એનું ઉર્દુ ટ્રાન્સલેશન કર્યું અને અરબી ટ્રાન્સલેશન કર્યું, તો રહેમત લીલ આલમીન, દુનિયાઓ માટે રહેમત. અને કુરાનમાં અલ્લાહે ફરમાવ્યું, મોહમ્મદ મેં તને રહેમત લીલ આલમીન બનાવીને મોકલ્યો છે, બધી દુનિયાઓ માટે રહેમત બનાવીને. બીજા પૈગંબરો આઝાબ માટે દુઆ માંગતા કે કોમ નથી માનતી, આઝાબ નાઝિલ કર. પછી નું હોય, આદમી કોમ હોય, ગમે તે કોમ પર આઝાબ નાઝિલ થયો અને કોમો ખલાસ થઈ ગઈ. મોહમ્મદે દુઆ નથી માંગી આઝાબની, કાં તો કે રહેમત લીલ આલમીન હતા, દુનિયાઓ માટે રહેમત બની આવ્યા હતા. અને રહેમત લીલ આલમીન એટલે સંસ્કૃતમાં મિતિરિયા. મહાત્મા બુદ્ધ કહી ગયા હતા, પૈસંગોઈ કરી હતી કે આવશે છેલ્લો બુદ્ધ અને એનું નામ હશે મિતિરિયા, રહેમત લીલ આલમીન. કુરાનમાં મોહમ્મદ નું નામ છે રહેમત લીલ આલમીન. અને હકીકતે દિનારો તમે કહેજો મિતિરિયા નવ વર્ષનું મળવાનું કીધું હતું, વાલી પેદા થયા ત્યારે નવ વર્ષના હતા, એ એક વાત સમજમાં નથી આવતી. મને બી નવાની એમ કેમ ન કીધું, એક નાનકડો બાળક મળીશ અને દીવાર ફાટેલી હશે ત્યાં, પણ કે નહીં એ જમાનો ઘણો દૂર છે, બુદ્ધ જો તું મને મળવા માંગતો તો પણ હું તને મળીશ એક નવ વર્ષના બાળકના રૂપમાં. મને પોતાને સમજમાં ન આવ્યું, હવે તમને સમજાવું. ઇમામ સુલતાન મોહમ્મદ આ સમજાવી ગયા, કલામ એ ઇમામ એ મુબીન ભાગ પહેલો. ફરમાન પૂરું કહું છું, સાંભળી લેજો મમીનો. ઇમામ ફરમાવે છે, હઝરત મૌલાના ધની સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, એક કદાવર અને જોરાવર દેવ રાક્ષસ હતો. ઇમામ ફરમાવે છે, એક કદાવર એટલે મોટો કદવાળો અને જોરાવર બહુ તાકાત વાળો દેવ રાક્ષસ હતો, તે જેને જોતો તેને મારી નાખતો હતો અને લોકોને બહુ ત્રાસ આપતો હતો. ઇમામ ફરમાવે છે, એક વખત તે રસ્તા ઉપરથી જઈ રહ્યો હતો અને મૌલા મુર્તઝા અલી નવ વર્ષની બાળ વયે સામેથી આવી રહ્યા હતા. ઇમામ ફરમાવે છે, ઇમામે ઉંમર લખી મૌલા અલીની નવ વર્ષની, બધું સાંભળ્યો તમે, મૌલા અલી નવ વર્ષની ઉંમરે આવી રહ્યા છે સડક ઉપરથી અને આ કદાવર દેવ જઈ રહ્યો છે. મૌલાલીએ તે દેવને જોઈને પૂછ્યું કે તું ક્યાં જઈ રહ્યો છે, ત્યારે તે દેવે મૌલાલીને જોઈને કીધું કે હું કુસ્તી લડવા જાઉં છું, કે પહેલવાનો સાથે કુસ્તી લડવા જાઉં છું, ઇમામનું ફરમાન છે. ત્યારે મૌલાલીએ તેને સવાલ કર્યો કે મારી સાથે કુસ્તી લડીશ, ત્યારે તે દેવ મૌલાલીને નાનકડા જોઈને હસ્યો અને કે તું તો બચ્છું છો, હું તો મોટા મોટા પહેલવાનો સામે કુસ્તી લડું છું. પછી ઇમામે ફરમાવ્યું, ત્યારે મૌલાલીએ તે દેવને કીધું કા જવા દે, તારા હાથમાં કેટલી શક્તિ છે. ત્યારે તે દેવે મૌલાલીના સામે પોતાનો હાથ આગળ વધાર્યો, મૌલાલીએ તેના બંને હાથ પકડી અને એના ઉપર એટલું બધું જોર લગાડ્યું કે તેના જિસ્મની બધી તાકાત ખલાસ થઈ ગઈ. ઇમામ સુલતાન મોહમ્મદ ફરમાવે છે, અને પછી એના બંને હાથોને લઈ અને એની પીઠ પછવાડે ખજૂરીના રેસાથી બાંધી દીધા. અને મૌલાલી ઇમામ ફરમાવે છે તેની આંખોના સામેથી અદૃશ્ય થઈ ગયા. આ દેવ ઘણો પરેશાન થયો, ઇમામે ફરમાવ્યો ઘણો પરેશાન થયો. અને જેટલા જેટલા પૈગંબરો આવ્યા એ દરેક પૈગંબર પાસે ગયો, જેટલા જેટલા પૈગંબર આવતા ગયા એને ખબર પડી કે નબી આવ્યા છે, એની પાસે જતો ને કહેતો મારા હાથ ખોલી દો, આ હાથ ખોલતા નથી, કોઈ પણ ખોલી શકતો નથી. ત્યારે પૈગંબરો કહેતા કે જેને તારા હાથ બાંધ્યા છે તે જ તેને ખોલી શકશે. આ વાર્તા નહીં, સુલતાન મોહમ્મદ નું ફરમાન કહી રહ્યો છે, છાપેલું ફરમાન, કે જેને તારા હાથ બાંધ્યા છે તે જ ખોલી શકશે, બીજું કોઈ નહીં ખોલે. અને પછી હજારો વર્ષ થઈ જાય ઇમામે ફરમાવ્યું, અને જયારે આખર જમાનામાં ઇમામ કે છે નવી મોહમ્મદ મુસ્તફા જાહેર થયા, ત્યારે તે દેવ તેમની પાસે આવ્યો. ઇમામ નું ફરમાન, ત્યારે તે દેવ તેમની પાસે આવ્યો અને કહે છે કે યા પૈગંબરે ખુદા મારા હાથ ખોલી આપો. ત્યારે પૈગંબરે તેને પૂછ્યું કે તારા હાથ કોને બાંધ્યા છે? તો કે હજારો વર્ષ થઈ ગયા અલ્લાહના રસૂલ, એક 9 વર્ષના બાળકે મારા હાથ બાંધ્યા છે. ઇમામ ફરમાવે છે કે દેવે અરજ કરી. પછી જેટલા જેટલા પૈગંબરો આવ્યા એની પાસે હું ગયો અને કીધું કે હાથ ખોલી દો, પણ કોઈ પૈગંબર મારા હાથ ખોલી શક્યો નથી. છેલ્લા બધા પૈગંબરોએ કીધું કે છેલ્લા જમાનામાં નબી મોહમ્મદ આવતો એની પાસે જા, હું આપની રાહ જોતો હતો અને આજે હું આપની પાસે આવ્યો છું, આપ મહેરબાની કરીને મારા હાથ ખોલી આપો. ઇમામ ફરમાવે છે ત્યારે નબી મોહમ્મદે કીધું કે જે છોકરાએ તારા હાથ બાંધ્યા છે તેને તું ઓળખી શકીશ? એને ઓળખીશ? યાદ છે થોડું થોડું કે યાદ છે, ઓળખી જાય. મૌલા અલીને બોલાવી લાવવા માટે ઇમામ ફરમાવે છે પૈગંબરે ગુલામને હુકમ આપ્યો. મૌલા અલી આ વખતે 9 વર્ષના હતા. ઇમામ સુલતાન મોહમ્મદ ફરમાવે છે હાથ બાંધ્યા ત્યારે બી 9 વર્ષના, હજારો વર્ષ પછી પૈગંબર આવ્યા ત્યારે બી 9 વર્ષના. ગૌતમ બુદ્ધને બી કે છે 9 વર્ષનો હૈસ અને 9 વર્ષના હતા કે, અને પછી ગુલામના કાંદા ઉપર બેસીને આવ્યા ઇમામ. મૌલા અલીને જોઈ અને તે કાપડ ધ્રુજવા લાગ્યો. હજારો વર્ષ દુઃખી કરનાર આજ એ ધ્રુજવા લાગ્યો અને કે છે યા અલ્લાહના રસૂલ, બસ આજ છોકરો હતો કે આને જ મારા હાથ બાંધ્યા છે કે આને જ હું ઓળખી ગયો કે. પછી લખે છે ઇમામ કે ત્યારે નબી મોહમ્મદે મૌલા અલીને ફરમાવ્યું કે યા અલી આના હાથ તમે ખોલી આપો કે. તરત જ મૌલા અલી નીચે ઉતર્યા ગુલામના કાંદા ઉપરથી અને તે કાપરના હાથ ખોલી આપ્યા. પછી ઇમામે ફરમાવ્યું આ જોઈ અને તે કાપરને ઈમાન આવ્યું, તે મૌલા મુર્તઝા અલીના પગે પડ્યો, કલમો પડ્યો અને ઇસ્લામમાં આવ્યો. પછી ઇમામે ફરમાવ્યું અસલ જયારે કાઈ નહી હતું ત્યારે મૌલા મુર્તઝા અલીએ નાનકડું રૂપ ધારણ કર્યું હતું. આ ઇમામનું ફરમાન વાંચ્યો, નાનકડું રૂપ 9 વર્ષના, કાંઈ નહોતું ત્યારે મૌલા અલી 9 વર્ષના હતા. બુદ્ધ માટે બી કૃષ્ણ માટે બી બધા પૈગંબરો જેટલા બી થઈ ગયા 9 વર્ષનો મૌલા હતો. કાંઈ નહીં હતું ત્યારે મૌલા મુર્તઝા અલીએ નાનકડું રૂપ ધારણ કર્યું હતું અને 9 વર્ષની વયે જેને મળવું હોય કાબાતુલ્લાહ પાસે મળ્યો તો 9 વર્ષની ઉંમરે મૌલા દેવના હાથ ખોલવા માટે. કોઈ હાથ ખોલી શક્યું નહીં, મૌલાના અલીએ એના હાથ ખોલ્યા. જેનો રોજો કરીએ છીએ ને સા મૌલાનો, મને જો કે એની કાંઈક કાંઈક વાતો કરું દિલરો. આપણે યાલી યાલી કરીએ છીએ, આપણને ફખર થતો હશે કે અમે મૌલાને યાદ કરીએ છીએ. નહીં, હિન્દુ લોકો બી કરે છે, પણ જરાક ફરક છે એની અંદર. હિન્દુના દરેક મંત્રો દરેક જાપ અલીથી શરૂ થાય છે, અલીથી શરૂ થાય છે. પણ એ કેવી રીતે તમને કહું, અરબીમાં અલી લખીએ ને તો આઈન આમ આવે, પછી આમ લામ આવે અને પછી આમ ગોલ ઈ આવે. આમ શરૂ કરો એટલે આમ થાય અલી, પણ તમે ઊંડું વાંચો તો અહીંથી વાંચો તો થાય ઓમ. આ હિન્દુ લોકો અહીંથી વાંચે, ગુજરાતી આની કોરથી શરૂ થાય, અરબી આની કોરથી શરૂ થાય. આની કોરથી વાંચો તો અલી અને આની કોરથી વાંચો તો ઓમ ઓમ. એનો કોઈ બી મંત્ર સાધુ પંડિત શરૂ કરે ને ઓમ નમો શિવદે, ઓમ થી શરૂ થાય. કોઈ બી મંત્ર ઓમ થી શરૂ થાય, પણ ઓમ આની કોરથી વાંચો તો, બાકી અહીંથી વાંચો તો અલી. તમે લખો તો લખીને બતાવું, હું તમને લખી દઉં અલી, તમે હિન્દુ પાસે જાઓ તો કહેશે ઓમ, અને ઈ તમને લખી દઉં ઓમ, અને તમે મુસલમાન પાસે જાઓ તો કહેશે અલી. કારણ કે અરબી આની કરતી વાંચે તો અલી થાય, આની કરતી ગુજરાતી કે હિન્દી વાંચે તો ઓમ થાય. ઓમ અને અલી એક જ, જરાય ફરક નહીં. હવે બીજી વાત કહું, એના દરેક મંત્ર ઓમ થી ચાલુ થાય. બાપા ને એમ કે બિચારા ઊંધું વાંચે છે, ભલે વાંચે પણ મને તો યાદ કરે છે ને. ઊંધું વાંચે એટલે ઓમ, સીધું વાંચે તો અલી. હવે ઊંધું સીધું સમજી લેવાનું છેલ્લા દિવસે, પણ બાકી તો એ યાદ કરે છે, એ તો પાકું મમ્મીનું. અને એ લોકો જેમ પૈગંબર મોહમ્મદે હદીસ ફરમાવી, તમને યાદ હશે, અન્ના મદીન તુલ ઇલ્મ વ અલી બાબોહા, કે હું ઇલ્મ નું શહેર છું અને અલી તેનો દરવાજો છે. અલી માં બધું ઇલ્મ છે. આપણે કહે છે ને કુલ્લો સઈન સઈન ઉફી ઇમામ મુબીન, દરેક ચીજોનું ઇલ્મ જમાનાના જાહેર ઇમામમાં સમાયેલું છે. આપણે કહી છીએ ને, મુસ્લિમો કહે છે, આપણે કહી છીએ, હિન્દુઓ બી કહે છે, હિન્દુ બી કહે, તમને ખબર છે. પણ તરીકો અલગ છે મમીનો. હિન્દુના પાસે ઘણા દેવતાઓ છે, ઘણા ભગવાનો છે, પણ એની પાસે એક વિદ્યાનો ભગવાન છે, ખબર છે. વિદ્યાનો ભગવાન, કે ભગવાન જ વિધિ આપી શકે. અને કોણ છે? ગણેશ. એના 10 દિવસ ગણેશ બેઠાડે છે, 10 દિવસ ગણેશ બેઠે અને 10મા દિવસે એને પાણીમાં નાખી આવે. અને ગણેશ નું નામ સાંભળ્યું હશે, માણસ નું મોઢું ચિતવ અને હાથી નું મોઢું સૂંઢ વાળું, એ ગણેશ છે. અમે કેટલા હિસ્ટ્રી ક્યાંથી નીકળી, તો કે બસ કે એ દાખલો છે એક, ને પછી કે ઓલા ટ્યુ બહુ પહોંચેલા હતા અને પછી એને છોકરાનું માથું કાપી નાખ્યું, ને હું શું કામ હિસ્ટ્રી બતાવું તમને, માથું કાપી નાખ્યું ને પછી બહુ ઈબાદત હતી તો પછી એને ખબર આ છોકરો મારો છે, તો હાથી નું મોઢું કાપીને એને ફિટ કરી દઉં. તો મોઢું હાથી નું સૂંઢ વાળું, અવળું મોટું અને જીતમ માણસનું, એ ગણેશની મૂર્તિ દરેક ઠેકાણે તમને મંદિરમાં મળે, એ ગણેશ બેસાડે અને ગણેશને વિધાના દેવતા કહેવાય, એજ્યુકેશનનો દેવ છે. અને જે દિવસે ગણેશને પાણીમાં નાખે ને બધી માતાઓ કે બેટા આજે વાંચતા નહીં, આજે વિદ્યા ના આવે, આજે વાંચવા જાય તો વિદ્યા વહી જાય, તો આખા ઇન્ડિયાની સ્કૂલમાં છૂટી હોય દીધે, કોઈ ભણતર ન થવું જોઈ દીધે, કારણ કે ગણેશ જે ઇલમ નો દેવતા છે એને પાણીમાં નાખવાનો છે. જો તમે એ દિવસે વાંચશો તો તમારું ઇલમ બી પાણીમાં વહી જશે. આ હિન્દુની માન્યતા છે. હવે કીધું આ હાથીનું મોઢું ને માણસનું જીતો, પણ હું તને બતાવું, હું તમને અલી લખીને દઉં, અલી લખીને તમને દઉં એવી રીતે નીચેથી આમ આઈને આવે, આમ કરીને આવે, નીચેથી લખું, લામ લાંબો થાય આમ, અને પછી જે ઈ આવે આમ ગોલ આવે આમ. હવે તમે જુઓ હાથીની સૂંઢ નીચેથી આમ હોય, પછી આમ લાંબી હોય, અને પછી એનું માથું આમ ગોલ આવે આમ, એમાં કાન લાગેલા હોય માથું. તો એ તમે વાંચો અલી ને એવી રીતે લખી દઉં કે તમે કહ્યું હાથીનું માથું બનાવ્યું, તમે હાથીનું મોઢું બનાવી દીધું. એ હાથીનું મોઢું એટલે અલી. ગણેશ કોણ છે? ઇલમ નો દેવતા કોણ છે? તેનો આકાર જે નટ આપવામાં આવ્યો, હાથીના માથા તરીકે આપવામાં આવ્યો, કે કારણ તો કે અરબીનો અલી થાય, એ અરબીનો અલી. દરેક જગ્યા ઉપર તમે ક્યાં જશો, હું કેટલું બતાવું તમને, કોઈ પણ ધર્મમાં મૌલા અલી જ છે, એના સિવાય કોઈ નથી. આપણો મૌલા દરેક જગ્યા ઉપર, પણ કોક ઓળખે છે ને કોક નથી ઓળખતા. એટલે તો ફિર સમસ્તે કીધું, મેરે સાકો હિન્દુ ન જાણે મુસલમાન ન બુજે, એ બી ઓળખે ને આ બી ન ઓળખે. હકીકત દિંદારો, 15 મિનિટ હવે આખરી બાકી છે, મને એમ લાગે છે કે કઈક સંદેશો આપતો જાઉં, બીજી વખત કદાચ આવું કે ના આવું. વાયસ તો બધા સબ્જેક્ટ ઉપર આપણે સાંભળતા હોય ને, આપણને કઈક સમજવા મળે છે, અને કદાચ તમે કયો કે હું જાણવા મળી ગયો મિશનરી, પણ એનાથી વાયસ પૂરી નથી થતી. વાયસ ની અંદર, વાયસ કેને કહેવાય કે જેની અંદર આપણને કઈ લેસન મળી શકતું હોય, જેની અંદર આપણે કઈક આપણામાં સુધારો લાવી શકતા હોય. અને મારે આખરી 10-15 મિનિટ કહેવાનું છે કે આપણે મમ્મીનો કઈ કરીએ છીએ ધર્મ માટે, જમાત ખાને હાજરી છે બે ટાઈમ આપણી, દસોનમાં પાકા છીએ આપણે, મૌલાના ફરમાન માનીએ છીએ, રાતના સુતી વખતે કોઈ દી વિચાર કર્યો છે કે આજ આખા દિવસમાં મેં એવું કોઈ કામ તો નથી કર્યું કે મારો મૌલા નારાજ થયો હોય? આ બધું જરૂરી છે સાચા મોમિનના માટે. મમ્મીનો જો તમારે દુનિયામાં આબાદ થવું હોય તો આનાથી બેસ્ટ બીજો કોઈ રસ્તો નથી, નહીં કોઈ રસ્તો નહીં. અને હું તમને કહું છું આબાદી કેવા, તમારે ફક્ત 2 કલાક તમારા ઇમામ માટે કાઢવાની છે, 2 કલાક. હા, ઘર ઘર દૂર હોય તો 1 કલાક આવવા જવાની સમજી લો, 3 કલાક ઇમામને આપી દો, 21 કલાક તમારી. ના આપી શકો મમ્મીનો? રેશિયો કેટલો થયો? 7:1. 7 ગણો ટાઈમ તમારો, 1 ગણો ઇમામને આપો. 3 કલાક ઇમામ માટે નીકળી જાય, 21 કલાક તમે કાઢી લો, 1 કલાક તમારા સફરમાં ને 2 કલાક જમાતખાનામાં, સવારે 1.25 કલાક, 1.5 કલાક, 7:30 કલાક કે 40 મિનિટ આટલો જ ટાઈમ ઇમામને આપો, 2 ટાઈમની હાજરી. તો શું થશે કહું? તમે 24 કલાક ખુદાવન તમને કામ કરવાની શક્તિ આપે, 24 કલાક, અને તમને કેવું એવું કામ બી મળી જાય કે તમે 24 કલાક કામ કરો અને 8 કલાક પછી ઓવર ટાઈમ દોઢું મળે અને 16 કલાક પછી બમણું મળે, અને એમ તમે નાણા ભેરા કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ. કેટલા કરશો બોલું? તમારા હિસાબે કયો કેટલા કરશો? એક માણસ 24 કલાક કામ કરે, ઓવર ટાઈમ 16 કલાક કરતો જાય, અને કમાઈ 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 ને ક્યાં સુધી કમાશે નો હિસાબ છે તમારી પાસે? તમે કહેશો કે મિસ્ત્રી 2-4 મહિના ગરીબ રીતે કામ કરે, કાં તો માંદો પડી જશે, કાં પછી કોઈ બીજી બીમારી લાગુ પડી જશે, કાં પછી એ માણસથી આપણે હાથ ધોઈ નાખવા પડશે, કારણ કે વધુ પડતું હદથી વધારે કામ કરે એ બરાબર નથી, બરાબર ને મમ્મીનો? તો પછી બહુ તો 2 કલાક ઓવર ટાઈમ કરીએ કે 4 કલાક ઓવર ટાઈમ કરે, એવી રીતે સખત મહેનત ને હાર્ડ વર્ક કરે, જમાત ખાને ન આવે, કારણ કે પૈસા ભેરા કરવા છે. કેટલા પૈસા ભેરા થાય મમ્મીનો? એક ભાઈએ મને નૈરોબીમાં કીધું હતું, મિસ્ત્રી સાહેબ હું રોજ સવારે ખાણે નથી આવતો, અને સાંજે બી મહિનામાં 15-16 દી આવું છું, ને 13-14 દી નથી આવતો. એવા દુનિયામાં કામ હોય છે મિસ્ત્રી કે નથી આવતું? બાકી 10 મિનિટ બરાબર દઉં છું મિસ્ત્રી કે મારી પાસે નહીં નહીં તો 2-3 કરોડ સીલિંગ છે. અને લગભગ 30 મિલિયન સીલિંગ સમજો તમે મારી પાસે છે. તમે કહો મિસ્ત્રી કે આપણે ખાને નવે બરકત ન થાય, મારી પાસે કેમ થઈ ગઈ? હું તો બહુ ઓછો આવું છું કે પછી મોલાએ મને એટલા બધા કેમ આપી દીધા? કે 30 મિલિયન સીલિંગ એટલે કઈ જેવી તેવી વાત નહીં ને મમ્મીનો, મારે મારી પાસે મહેરબાની થઈ છે ને મોલાની, કે બરાબર છે. પણ તમે મને કહીશો, મેં કીધું કે કેટલા ટાઈમમાં તમે એટલું જમા કરી શક્યા? હા, એ સાચું મને કે મિસ્ત્રી મહેનત ખૂબ કરી છો, ખૂબ મહેનત કરી છે. એટલી બધી મહેનત તમે કહેતા હો કે જાનવર માફક કહો તો જાનવર માફક કામ કર્યું છે, એ ચોક્કસ છે. કે કારણ કે વગર મહેનતે માણસ કરોડપતિ ન જ બને, એ બરાબર છે. કે એટલી મહેનત કરી છે એ બરાબર છે, એટલે તો ખાને બરાબર નતું આવતું. રાત દિવસ મહેનત કરીને આ હાલતે પહોંચ્યો છું, પણ આજે એક સ્ટેટસ છે કે આજે એટલી જાયદાદ છે કે 40 જણ આવીને યાલી કરી જાય, કારણ કે એને ખબર છે કે ભાઈ પાસે નાનું ગણું છે. કે આપણા ખોજા બી એવા બિચારા નાનું હોય એની પાસે યાલી કરવા જાય. તો કે આજે જેવી પોઝિશન છે, મને કે મિસ્ટર તમે કયો તમારી જવાની વાત માની બે ટાઈમ ખાને આવ્યો હોત ને એટલી મહેનત ન કરી હોત તો આટલા પૈસા ભેગા થાત. મને કીધું વિચાર તો કરો મિસ્ટર, કે આ જો મહેનત કરી ભલે ખાને નહોતો ગયો કે થોડા બી વાઈટમાં નહીં બી આવ્યો હું, પણ એનો એક રસ્તો છે મિસ્ટર, કે તો વાત કરીને યાર એમાં માફ કરી દે. પણ રોજ ખાને આવ્યો હોત ને ધંધામાં ઓછું ધ્યાન રાખ્યું તો આટલો પૈસો થાત. મેં કીધું એક વાત કરો, હવે તમારું પતી ગયું તો કે આ બધું આ પૈસો તમે કેટલા વર્ષમાં જમા કર્યો, તો કે 35 કે 40 વર્ષની મહેનતનું આ પરિણામ છે. કે 35-40 વર્ષની મહેનત, રાત દિવસ હેરાન, અને આ જમા કર્યા તો કે હા મફત નથી આ મને. કે મેં કીધું બહુ ખોટું કામ કર્યું તમે, આટલા તો 5 વર્ષમાં જમા થઈ જાય. કીધું 5 જ વર્ષમાં કીધું. મને કે શું વાત કરો છો, ભાઈ થઈ જાય 5 વર્ષમાં થાય. મને કે નો થાય, થાય કેમ થાય, મને કે ખાને આવી થાય. મને કે વાતો કરવા વિસ્તરી, તમે ખાલી આ જોશ ની વાતો કરો, તમને ખબર નથી કઈ કે 5 વર્ષમાં કયો ફરી થઈ જવાય, થઈ જવાય તો હું કેમ નથી ખાને નથી આવતો. એટલે મેં કીધું થોડાક દી ખાને આવતો હતો ને, મહિનામાં 14 દી 15 દી કે 16 દી, અને ક્યારેક ક્યારેક સવારે સતારામાં આવી જતો હતો. કીધું અને દસોન ચોખ્ખી હતી તો મોલાએ થોડીક બરકત આપી, અને હરવે હરવે તારી પાસે આટલા પૈસા થયા. જો ઈ બી ના આવતો તો આજે કઈ નહોત. મેં કીધું હા ઈ યાદ રાખી લઈએ, અને થયું હોત તો બધું વયું જાય. હા પૂછો કાલગરીમાં જઈને કેટલા પાસેથી વયું ગયું, વયું જાય ખબર ન પડે. હવે ચાલુ આવી જાય ને પછી ચાલુ વયું ઉઈ જાય. મેં કીધું વયા જાય, કીધું ખબર બી ન પડે. પણ જો તું ખાને રોજ આવતો હોત ને તો આજે તું ક્યાં પહોંચી ગયો ખબર છે, ક્યાં પહોંચ્યો હોત. મને કે ક્યાં પહોંચ્યો હોત. મેં કીધું તમારા કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર એ ગણતરી ન કરી શકે ને ત્યાં સુધી પહોંચી જવાય. હા હિસાબ ન કરી શકો તમે, કરો હિસાબ આવડશે કરો. મોલાના હાજર ઇમામને એક ફરમાન કહી દઉં અને સમજાવો તો આપણો ટાઈમ પૂરો થઈ જશે, અને જરૂરી છે. મમ્મીનો અમૂલ્ય રત્ન પ્રેસિયસ જેમ્સ ફરમાનની ચોપડી, હું ઇન્ડિયાની ચોપડીનું નામ લખી લેતો, કારણ કે મને ખબર છે કે આ બધા આફ્રિકા આવ્યા છે, સુપ્રીમ કાઉન્સિલની અંડરમાં છે, અને ત્યાંની જ ફરમાનની ચોપડીનો રેફરન્સ આપું છું. અમૂલ્ય રત્નો સંબંધીઓ કોના, કેના છોડું કેના વાછડું, હારે કેના માઈને બાપ, અંતકાલે અંતકાલે છેલ્લી ઘડીએ, અંત એટલે છેલ્લી, અંતકાલે જાઉં જીવને એકલો, હારે હારે સાથે પુણ્ય અને પાપ, અરે માના બમરા તું લોભિયો, અરે માયા મમતે લોભાયો, 4 દિવસ કેરો કેખડો, અરે આખર ખાક હો જાના છેવટે, તને કબરમાં નાખીને એ લોકો આવી જવાના છે, અને 2-5 વર્ષમાં તને ભૂલી જશે. કે સંસાર ખોટો છે ભાઈ, એના પછવાડે જિંદગી બધા, જેને તું મીઠું સમજશે ઝેર છે. 2 ગજથી વધારે લાંબો ખાડો કોઈ નહીં ખોદે, એમાં તને નાખી અને મટ્ટી નાખી દેશે, પછી તારી ચિંતા કરવા વાળું કોઈ નહીં. આ ખોટો સંસાર ઝેર છે. અમૃત જોતું હોય તો અહીં આવો, મીઠાશ ધર્મ ની અંદર છે કે આની અંદર આવો. અને જો આવીશ તો કહે છે મા બાપ તારી સાથે નહીં આવે, છોકરો નહીં આવે, વહુ નહીં આવે, તારે એકલું જ આવું છે. પણ પીર કે છે હું આવું, જો તું ઈમાનદારીથી ચાલ્યો હોત તો હું તારી સાથે આવી. ઈજ ગિનાર માં વાંચો, ઈજ ગિનાર માં કે છે એ જી સૈયદ મોહમ્મદ સાની વેંતી, હારે બંદે ચલો મેરે સાથ, મારી સાથે આવો કે હું તારી સાથે છું. હારે બંદે ચલો મેરે સાથ, લાભ આપણો ઉગારવા, હારે લેખો સતગુર ને હાથ, તારો લાભ જે છે તને કરાવી દઉં. સદગુરુ ધણી છે એ લેખો લેશે, એ હિસાબ કિતાબ કરશે, મારી સાથે આવો. પણ એક વસ્તુ મેં યાદ રાખ કે જો તે આ કઈક કર્યું હશે હું તારી સાથે આવી, ભલે તારા મા બાપ સાથે ન આવે, ભલે બચ્ચાઓ ન આવે, ઘરવાળી કે ધણી ન આવે, હું તારી સાથે આવી. આ મીઠાશ વાળી ચીજ, આ કડવી ઝેર જેવી ચીજ, અને હકીકતી દિનદાર મીઠાશ કેવી બતાવું તે સદરદીનના જ્ઞાન થી જાણવા મળે છે આપણને. તે સદરદીન માં આપણે એક મોટું જ્ઞાન લખ્યું છે, બહુ ચિંતા હતી તે સદરદીનને આ મુરીદોને તારવા માટેની. પીરને એમ હતું કે જેટલા મુરીદો મેં બનાવ્યા છે કયામતના દિવસે મારું નામ ઉછુરીએ. તે પીર સદરદીનના મુરીદ એટલે થોડીક જ કદાચ એની ચકાસણી થાય, અને થોડુંક અગર કદાચ એના પાપ ને પુણ્યનો હિસાબ કિતાબ થાય તો છેવટે એને પાર ઉતારવામાં આવે. અને એમ ન થાય કે પીરનો એકે મુરીદ રહી જાય અને મને નીચું મોઢું કરવું પડે, એમ થાય કે તે સદરદીનના આટલા મુરીદો તરી નથી શક્યા. બધાને તારવાની ઈચ્છા હતી સદરદીની, 16 કલાક રોજ બંદગી કરી અને પીર ઇમામ પાસે માનતો હતો. પોતાના દિલની ઈચ્છા પૂરી થાય એટલા માટે રોજની 16 કલાકની બંદગી ફરમાનની ચોપડીમાં ઇમામે યાદ કર્યો છે અને કીધું છે કે 16 કલાક બંદગી રોજ કરતો હતો. એક જ ઈચ્છા કે આ લોકોને તાળી લો. પછી ઇમામને રિકમેન્ડેશન કરવું હતું કે મારી બંદગીના પ્રતાપે, મારી બંદગીના પ્રતાપે આ લોકોને છોડી દે. તને વિશ્વાસ નહીં આવતો, જ્ઞાની કરી કહું, એ જે પીર જે પીર સાડે મોમન બયસ જ પાઈ તો તમે ગતમાં એ નીતો નીત મિલો મોરા ભાઈ છીએ. પીર જે પીર સાડે સદરથી માફ લખી ગયા, મારા થકી, મારા અમાલ થકી, મારી બંદગી ને તસબી થકી મોમન બયસ માં જશે, તમારા પોતાના અમાલથી નહીં. પણ એના માટે પીરે બંદગી કરી કરી અને ઇમામને રીઝવવાની કોશિશ કરી, રાજી કરવાની, કે કેમ રાજી થાય ને કેમ વચન લઉં. વચન લેવું તો ઇમામ પાસેથી, ત્યાં તારા બધા મુરીદોને મોકલી દે સીધો વગર પૂછાણે, કે જા જેમ યુગાંડાથી કેમ ડાયરેક્ટ કેનામાં ઘૂસી ગયા એમ સીધા જનતમાં ઘૂસી જવા નાખી. અહીં ખાલી આગા ખાનનું નામ લીધું, વા પી સદરદીનું નામ લઈ શકે, બસ પતાવી દે બધાને કે બેફિકર રહે કે તું. એવું વચન જોતું હતું કે ઇમામ એવું વચન દે પી સદરદીને, બંદગી કરી 16 કલાક સુધી ગમે તે કરીને બી આ વચન લઈ લો. એક વખત વચન દે ને પછી ફરતો નથી હો, એ તો પાક્કો છે. ઇમામ વચન દે નહીં ને દે તો પડે નહીં. પણ પીરે શું કે વચન લેવું એટલે એટલા હોશિયાર ઇમામ પાસેથી એવા આડા આડા સવાલ પૂછે કે હું જવાબ નહીં દઈ શકું. તો પેલે તો જોઉં કે વચન લેવાના માટે વાંધો તો નથી ને કઈ. તો પેલે એને તપાસ કરી, હિસ્ટ્રી દુનિયા બની ત્યારથી લઈને. પીર બહુ બહુ સમજદાર હતા. ઇન્ડિયામાં આવ્યા તો ફારસી ભાષા આવડતી હતી, અહીં આવીને કેટલી ભાષાઓ હતી કા ઇન્ડિયાની, કેટલી ભાષાઓ. પોતે ગિલાનમાં લખે છે 36 ભાષાઓમાં તો ગિલાન લખાય ને. ઇન્ડિયાની ભાષાઓ શીખા, ઇન્ડિયાનો ઇતિહાસ શીખા, ઇન્ડિયાનો ધર્મ શીખા. બહુ હોશિયાર હતા સદરજી, બહુ હોશિયાર. એને પૂરી આખી દુનિયાની હિસ્ટ્રી કાઢી કે દુનિયા પૈદા થઈ ત્યારથી લઈને આજ સુધી કેટલા માણસોને ખુદાવંતાલાએ પાર ઉતાર્યા છે, કેટલા માણસોને નજાત આપી છે, કેટલા માણસોને અસલ મકાને લઈ ગયો છે, હિસ્ટ્રી પૂરી કાઢી. એને મોટા મોટા માન નામો એવા, એમાં એમ બી આવ્યું કે જેટલા બી લોકો તરી ગયા અને અસલ મકાન તરફ ગયા ખુદાવંતની રહેમતે, એ બધાએ દુનિયામાં બહુ મોટામાં મોટી પરીક્ષા દીધી હતી. અને ખુદાના બાયલાતમાં લખેલું હતું કે પરીક્ષા લઉં એમાં જો પાસ થાય કોઈ મુરીદ એ જ તરી જાય, બાકી તરે નહીં. પરીક્ષાને ગુજરાતીમાં કસોટી કે કસણી કહેવામાં આવે છે. આઝમાઈશ કરે બંદાની, કુરાનમાં ભી કીધું છે કે અમે આઝમાઈશ કરશું તો એ પરીક્ષા થાય, કસોટી થાય, કસણી થાય, જે બી તમે શબ્દ વાપરતા હો, અને ત્યાં એમાં જો પાસ થાય તો બેડો પાર. હવે અમારી એવી કોઈ કસોટી આવે તો ઈમાન ફરી જાય, ઉમીનો કસોટી માંગવાની બી નથી આપણે. તો પીરે હિસ્ટ્રી તપાસી પૂરી કે બધાએ કસણી આપી હતી, એ જ્ઞાન લખી નાખ્યું પૂરું જ્ઞાન. એ વિરામભાઈ કસણી દીધી યારા તાપ સાહેર કુ ન્યાસી શરૂઆત કરી. અને પછી હું તમને 2-4 પાઠો કરા, પણ ટાઈમ બહુ ઓછો છે. કસણી દીધી યારા હિન્દુઓના નામ લીધા રાજા હરિશ્ચંદ્ર કુ, ચાકો નીચ ઘરે નીર ભરાયા જીતીએ. રાજા હતો પણ ધર્મમાં આવું હતું અને પાર ઉતરવાનું હતું તો એને પોતાનું રાજપાટ આપી દેવું પડ્યું. અને છેવટે પોતે વેચાણો બજારમાં જઈને એક ભંગી માણસે સ્કેવેન્જર કે તેને એને ખરીદ કર્યો અને એના ઘરે પાણી ભરવા માટે નોકરી કરી પડી. નીચ ઘરે નીર ભરાયા જી કસણી દીધી યારા પાસે પાંડવાકુ, આ હિન્દુના નામ છે, જ્યાં કોઈ હિમાલય હાડ ગરાયા જી. કસણી દીધી રાજા પહેલા જ કુ, જ્યાં કોગનમાં આપ જલાયા જી. આગમાં નાખવામાં આવ્યો હતો, એનો બાપ રાક્ષસ હતો. બધી પિલાણોમાં ઘણી હિસ્ટ્રી છે, હિન્દુનો ઇતિહાસ છે પૂરો. પછી આપણે મુસ્લિમો ઉપર આવશું, હિન્દુ નામ આવી જાય. પછી કસણી દીધી રાજા વીર લોચન કુ, જાકો ત્રાજવે માસ તોલાયા જી કે. આ બધાની પરીક્ષા થઈ અને પછી છુટકારો મળ્યો. પછી મુસ્લિમ નામો લે છે, કસણી દીધી યારા દાદે આદમ કુ, હજરત આદમને બી આઝમાવવામાં આવ્યા, એની બી પરીક્ષા થઈ. જાકુ લોહી કે આંસુ રૂલાયા જી, જન્મથી ફેંકા પછી રોયા અને લોહીના આંસુ એ રોયા કે. પછી કે છે કસણી દીધી અયુબ નબી કો, જાકો કીરે રે માસ ખીલાયા જી, જીસમમાં કીડાઓ પડ્યા હતા. બધા નાવાળા પીડા પછી લાંબુ ગિરાન લખ્યું. અને જે રાજા વીર લોચન નું જ્ઞાન લખ્યું, એક નોખું જ્ઞાન મેં પીર મા બાપે લખ્યું, ખુલાસો એમ લખ્યું કે હજી એક સીબી રાજા માસ હતી, સીબી તરીકે ઓળખાતો હતો અને બહુ ઈમાનદાર હતો. સતી એટલે ઈમાનદાર, સત્યને માનવા વાળો. બહુ સતી હતું કે એનું સત જોવાની અલી આવ્યા કે મૌલા અલી ને થયું કે અમારી પરીક્ષા કરું, આટલું બધું ઈમાનદાર છે તો એની પરીક્ષા થવી જોઈએ. પણ કેવી રીતે આવ્યા તો કે પક્ષીનું રૂપ લઈને આવ્યા કે, અને પછવાડે શિકારી બાજ. લાંબી જ્ઞાન, લાંબું જ્ઞાન છે. આપણે એકાદ બે કરી તમને એટલા માટે કહી કે તમને થાય કે પીર લખી ગયા છે. સબ જોવા માટે આવ્યા હતા કે રાજા કેટલો સત્યવાદી છે, જો પરીક્ષામાં પાસ થાય તો તારી દઉં, તો ભલે દુનિયામાં પડ્યો રહ્યો. પછવાડે શિકારી બાજ ને સામે મૌલા અલી નાના પક્ષીના રૂપમાં ઉડતા ઉડતા આવ્યા, નાના ઘરમાં આવી નાના ખોરામાં બેસી ગયા જ્યાં બેઠો હતો તે બી રાજા, અને ધ્રુજી રહ્યા છે. શિકારી બાજ આવીને મૌલાલી ના હુકમ થી વાંચા આવે છે ને કે છે રાજા રાજા મારો શિકાર તારી પાસે આવ્યો છે મને આપી દે કે હું ભૂખ્યો છું અને શિકાર ની તલાશમાં જ હતો પણ એ ઉડતો ઉડતો તારા ઘરમાં આવી ગયો છે મને સોંપી દે મને. રાજાએ જોયું મૌલાલી પક્ષી ના રૂપમાં તો ઓળખે નહીં વિચારો પણ એને થયું કે પક્ષી નાનકડું જીવ બચાવવા માટે મારા પાસે આવ્યું છે મારી પાસે એને શરણ માંગી છે પનાહ માંગી છે જો હું આપી દઈશ તો મેં પાપ કર્યું એક જીવ ગુમાયું એમ થશે કે ધર્મી રાજા હતો નહીં આપું ઓલાને કે નહીં આપું આપી દે રાજા કે મારો માલ રાખતો નહીં તું હોય તો હું ક્યાં મત ને પકડીશ આ કે હું ન આપું કે આ મને આનો જીવ જશે કે એ ગમે તે હોય મને આપી દે કે હું બહુ ભૂખો છું કે રાજાને બુદ્ધિ આવી પૂછે છે કે બાપ તને કે ભૂખ લાગી છે ને આ પક્ષી ને ભરકવું છે ખાવું છે તો કે આ પછી તને શાંતિ થઈ જશે તો કે આ એક કામ કર કે એના વજન ના બરાબર જો મારું ગોશ આપવું તને ચાલશે એના વજન બરાબર કે તો ખાઈ લે ને બસ તારે ખાવું જ છે ને કે તો લોકો ચાલશે કે ઠીક છે. સાકર માંથી માંસ નો ટુકડો કાપી અને ત્રાજવામાં નાખ્યો અને બીજા ત્રાજવામાં મૌલાલી ના રૂપમાં જે પક્ષી હતું એને મૂક્યું. એને અંદાજો હતો કે માંસ વધારે છે પણ ભલે રહ્યું પક્ષી ના હિસાબે માંસ વધારે છે ભલે રહ્યું બોલો ખુશ થઈ જશે બાપ. ઊંચું કર્યું તો જોયે છે કે મૌલાલી નું પડલું હતું ને એ જરાક નીચે ઝૂકી ગયું હતું થોડું ગોસ કમ પડ્યું જરાક જ એક ચણા ના દાણા જેટલું કમ પડ્યું આટલું કચ્છ કમ છે ને આંગળી નો એક કચકો કાપી નાખ્યો પાછો દેખાડો થોડું કચ્છ કમ છે પાછો જ કચકો કાપ્યો પાછું દેખાડો પાછો બે પગ કપાઈ ગયા અને હાથ કપાઈ ગયા. એ લખે છે જ્ઞાન માં એ જે રતીએ 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 રતી એટલે રાય રાય જેવડા રતીએ રતીએ અંગ કાપ્યું તો એ ભારી થયા ભગવાન તો બી એ ધણી બહુ ભારી થયો કે અને છેવટે એનો હાથ આવીને ધણીએ માથા ઉપર હાથ મૂક્યો એને કીધું માઈ માઈ રાજા લાભુ ગિનાન ત્યાં આપણે મૂકી રહી થોડીક વાર માટે પણ આ દાખલા પીને ગિનાનમાં લેખા શા માટે કે જેને બી તારવા કા છુટકારો આપવો તો પોતાના અસલ મકાન તરફ લઈ જવા તા એની પહેલે પરીક્ષા લીધી એ પાસ થાય કે ન થતો. પીરને થયું એટલી એટલી કસોટી લોકો પૈગંબરો ની આપી કીડાઓ પડી આ જીસમમાં અને અમારા મુરીદો બિચારા ગરીબ છે શું કરશે કે આ ગિનાન તો નહીં કહું આખરીમાં લખતા ગયા એ વિરામભાઈ આરે કસરી વિના કોઈ ન સીધા કી કસોટી કે પરીક્ષા વગર કોઈ પાર નથી ઉતરું સીધા એટલે પાર ઉતરું આરે કસરી વિના કોઈ ન સીધા મારા મોહનભાઈ તમે કેમ રે ઉતરશો પહેલે પાર ગિનાન નો પાઠ આખું ગિનાન લખીને ક્વેશ્ચન માર્ક મૂકતી રહી કે આરે કસરી વિના કોઈ ન સીધા કોઈ તરી નથી ગયું મારા મોહનભાઈ તમે કેમ રે ઉતરશો પહેલે પાર તમે કેમ ઉતરશો તમારું શું થશે આ એક જ ફિકર એક જ ફિકર અને ઇમામ પાસે માંગે કે માલિક આ મુરીદોની કસણી નહીં માલિક આ મુરીદોની કસણી નહીં પીર સદરસિંહ નું નામ લઈ એની કસણી નહીં. કેનેડામાં આવવું હોય ને અત્યારે તો ઇન્ટરવ્યુમાં પાસ થવું પડે બહુ મુશ્કેલ મમ્મી નો પણ એ જમાનામાં ઇન્ટરવ્યુ થયો હતો પણ આવ જેવો તેવો થયો હતો કે જાઓ ખોજા છો ને વાંધો નહીં માલિક એવું કઈ રસ કુટુંબી કરી નાખી નાખીએ કે એમ બી લાગે કે ઇન્ટરવ્યુ લેતો એમ બી લાગે કે કામ બી થઈ ગયું છે તું કસણી બી કર કસણી બી કર અને એવી કર કે મુરીદ ને ખબર એ ન પડે કે વચનો રસ્તો ધણી માનતો નતો કે કસણી કરીશ તો કે કર ભાઈ કોણ ના પાડે છે તારા બાયલા છે લેવા રેવા દે ને ચેન્જ નહીં કરતો પણ એવી નાનકડી કસણી પીર સદરદીન ના મુરીદ ઉપર આવી જોઈ કે મુરીદ ને ખબર બી ન પડે કસણી ક્યારે આવી અને ક્યારે ગઈ અને તને લાગે કસણી થઈ ગઈ ને મુરીદ મારો તરી જાય છે બે હિસાબે ફાયદો થાય છે. અને ધણીએ મંજૂર કર્યું કે પીર સદરદીન ના મુરીદ માટે નાનકડી કસણી સાવ નાનકડી કસણી બસ વધારે નહીં. પીર બહુ ખુશ થઈ ગયા અને ગિનારમાં લખી રાખ્યું કે વિરામભાઈ આ એ કલયુગમાં કસણી નાઈ હવે નથી કે હસનાથ બહુ અપાર આસામીઓ અપાર એટલે ઘણી બધી છે કસણી ખતમ કરી રાખી છે. વાઇફ તો મેં કરીને ટાઈમ થઈ ગયો બેસી ગયો યુવાન ભાઈ આવ્યા મારી પાસે મને કે મિસ્તરી સાહેબ છીએ તમે ભલે વાયસ કરીને જ્ઞાન બોલા બરાબર છે પણ પીર સદરદીન જેવી ભૂલ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ન થવી જોઈએ શું ભૂલ થઈ ગઈ શું કે કસણી કઢાવી શું કામ કે કસણી કઢાવી શું કામ મિશનરી કે તને શું વાંધો આવ્યો નાઈ છીએ શું પીર સદરદીન એમ સમજે છે કે અમે કાચા છીએ અમે કાચા છીએ એમ પીર સમજે છે બધું પીર તો પાકા સમજતો છે તમને તો પછી કસણી કઢાવી કેમ છીએ કસણી રાખવી હતી કે કઈ સીબી રાજા માટે મોર નહોતી મારી છીએ અરે મારી પાસે બી આવીને કે ને કે તારી જાન આપી દે તો હું માથું કાપી મૂકી દઉં ઇમામના પગમાં છીએ અમે બી ઈમાનદાર છીએ મિશનરી કે પીરને ડર કેમ લાગ્યો કે પીર એમ કેમ માની લીધું કે આ કેનેડામાં કે ઇન્ડિયામાં કે પાકિસ્તાનમાં ઈમાનદાર પેદા નહીં થાય અને કસણીમાં કાચા રહી છે આજે બી અગર કરી બાપો આવીને કે કે માથા જોઈતી પચાસ તો આ બધામાં બધા ઉભા થશે અમારું 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 ઇમામ માટે તો માથું આપી દઈ છી સીબી રાજા કોઈ એક ટોપ નહોતો કે અમે બી છીએ અમને કેવું જોઈએ આવીને કે કસણી કઢાવી તમે તો બુઝદી છે મને કે અમે કમજોર છીએ અમે ઇમામને માથું નથી આપી શકતા અને માંગે તો ખરો એ મોઢામાંથી શબ્દો તો નીકળે કે માથા જોઈ આપી દે કાપીને કે એ જ છે તારા ઈમાનને. પણ એક વસ્તુ યાદ રાખ, મેં નથી કીધું કસની કાઢી નાખી, કસરી તો રાખી છે, પણ સાધારણ. હવે સાધારણ કસરી માં શું કરે કે મોટામાં મોટી કસરી જોઈ કે અયો પેગમ્બર જેવી કે પછી માથા આપવા જેવી સીબી રાજા જેવી કે નાનકડી કસણી એમાં વરે શું? મેં પણ નાનકડી કસણી શું છે તને કહી દઉં, સાંભળી લે પેલે. પીર સગરગીરી લખી ગયા છે, પીરનું જ જ્ઞાન કહું છું, એને લખી કે નાનકડી કસણી મારા મુરીદો માટે છે અને કસણી કઈ એજી શ્રી સદરજી લખે છે, કસણી લખે છે. હવે એજી કલશ પીઓ નીત હાલ ગુજારો, એવી તે કસણીએ તમે આપ કસાવો. કલયુગની કસણી શું? તો કે રોજ આવીને ખાનામાં ન્યાચ પી અને રોજ હાલ ગુજારો, એટલે ધોવા તસબી ને બંદગી કર. બધું સમજો, આ કસણી છે કે એજી કલશ પીઓ નીત, નીત એટલે રોજ, હાલ ગુજારો એટલે ધોવા તસબી બંદગી, કલશ એટલે ન્યાચ, કલશ પીઓ નીત હાલ ગુજારો, એવી તે કસણી તમે આપ કસાવો. કલયુગની કસણી આપ છે અને એમાં તું પોતાને કસાવો એટલે પાકો કર, એમાં તું બિલકુલ નિયમિત રે, મરી જા ત્યાં સુધી આવતો રે, પેલા સા ત્યાંથી આવતો જા, અને કસણી માં પાર ઉતરને કીધું. આપી સદગતે લખ્યું કે કલશ પીઓ નીત હાલ ગુજારો, એવી તે કસણી તમે આપ કસાવો. મેં કીધું આવત ખાને, આવત નથી આવતો, માથું આપવા નીકળ્યો તો શરમ નથી આવતી? ઇમામને માથું આપી દઉં, ઇમામને જાન આપી દઉં, ખાલી મોઢાની વાતું છે, મોઢાની વાતું છે, હકીકતમાં મોઢાની વાતું છે. ઇમામ માટે ખાને આવવા તૈયાર નથી, અડધી કલાક સાંજે આવવા તૈયાર નથી, એક કલાક સવારે આવવા તૈયાર નથી, ચોવીસ કલાકમાંથી બે કલાક સારા ઇમામને દેવા તૈયાર નથી, ખાલી વાતું કરવી છે. કલયુગની કસણી છે, હા, બે ટાઈમ ખાલી આવવાની કસણી છે, રોજ ન્યાજ પીવાની કસણી છે, અને રોજ ન્યાજ સાંજે નથી મળતું, સવારે મળે છે, સવારે યાદ મળે છે, રોજ ઘટપાટ સવારે નીકળે છે. નીટ એટલે રોજ, કલશ પીઓ નીટ હાલ ગુજારો, એવી રીતે કસણી તમે આપ કસાવો. ને પછી પીરે કીધું બીજી ઘડીમાં સદરજી મા બાપે કે એવી રીતે કસણી જો તમે આપ કસાવો તો તમે સાચા મોમન મેરા ભાઈ છે. વાંચો જ્ઞાન, કોઈ જ્ઞાનમાં પીરે નથી કીધું કે હું તને મારો ભાઈ બનાવી, હું તને મારો ભાઈ બનાવી, તું રોજ ખાલી આવ, રોજ ખાલી આવ, રોજ ન્યાજ પી, કલયુગની આ કસણી છે, અને એવી રીતે તું મરી જાય, આખી જિંદગી આવીને મરી જાય, તો કયા બધા દિવસે પીર સદરદીન બોલશે, હજાર હજાર દુનિયાઓના ધણીના સામે બધા સાંભળી શકે કે માલિક આ મારો ભાઈ છે. મેં એને ત્યારે જ કીધું તું કે આખી જિંદગી ખાલી આવના પીર સદરદીન નો ભાઈ થશે. કલશ પીઓ નીત હાલ ગુજારો, એવી તે કસણીએ તમે આપ કસાવો. એ જ એવી તે કસણીએ જો તમે આપ કસાવો તો તમે સાચા મોમન મેરા ભાઈ. હું તમને મારા મુરીદ તરીકે નહીં ઓળખાવું, મારા સગા તરીકે ઓળખાવીશ, મારા બ્લડ રિલેશન તરીકે ઓળખાવીશ, મારા ભાઈ અને બેન તરીકે ઓળખાવીશ. આવું જિંદગી આખી કાલે બે કલાક જીવી છે, તારા ઇમામ ને તારું માથું નથી જોતું, તારો બોસ નથી જોતો, તારી બીજી કોઈ કસોટી નથી જોતી, ચોવીસ કલાક માંથી તારા ઇમામ ને બે કલાક જોઈ છે, અને જો ન આપી શકતો તો કયામતના દિવસે જવાબ દેવા માટે તૈયાર રહે છે. મૌલા પાસે દુઆ માંગશો, યાલી યા હાજર ઇમામ, તુ ગજ્જા માજી કુલ મુશ્કેલીઓ આસાન કર, યાલી તુ ગજ્જા માજી નેક કુમે તો પૂરી કર, યાલી તુ ગજ્જા માજી આફત ભલા બીમારીઓ દફે કર, યાલી તુ ગજ્જા માત ને ધંધા રોજગાર કમાણી માં અખૂટ બરકત દે, યાલી તુ ગજ્જા માત ની દિન પ્રતિદિન ચરતી કર, યાલી તુ ગજ્જા માત ને સુખી સલામત અને આબાદ રખ, યાલી તુ ગજ્જા માત ને સવાર સાંજ જમાત ખાને આવવાની આલા હિંમત દે, યાલી તુ ગજ્જા માત ને દસોન સુકરીત અને ઇબાદત મેં પૂરા રખ,